શમુએલનું બીજું પુસ્તક એનો પહેલો અધ્યાય. શમુએલનું બીજું પુસ્તક અધ્યાય પહેલો. શાઉલના મરણ પછી એમ થયું કે દાઉદ અમાલેકીઓને કતલ કરવાના કામ પરથી પાછો આવીને સિકલાગમાં બે દિવસ રહ્યો હતો. ત્યાર પછી ત્રીજે દિવસે એમ થયું કે જુઓ, છાવણીમાંથી એક માણસ શાઉલ પાસેથી આવ્યો. તેના વસ્ત્ર ફાળેલા તથા તેના માથા પર ધૂળ હતી. અને તે દાઉદ પાસે આવ્યો ત્યારે એમ થયું કે તેણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. દાઉદે તેને પૂછ્યું કે તું ક્યાંથી આવે છે? તેણે તેને કહ્યું કે ઇસરાયેલની છાવણીમાંથી હું નાસી આવ્યો છું. દાઉદે તેને પૂછ્યું કે ત્યાં શું થયું? કૃપા કરીને મને કહે. તેણે ઉત્તર આપ્યો કે લોકો લડાઈમાંથી નાસી ગયા છે, ઘણા લોકો રાનમાં પડીને મરણ પામ્યા છે, અને શાઉલ તથા તેનો દીકરો યોનાથાન પણ માર્યા ગયા છે. તેને ખબર આપનાર જુવાનને દાઉદે પૂછ્યું કે તે જાણ્યું, તે કેમ જાણ્યું કે શાઉલ તથા તેનો દીકરો યોનાથાન મરી ગયા છે? તેને ખબર આપનાર જુવાને તેને કહ્યું કે અનાયાસે હું ગિલબોઆ પર્વત પર હતો, ત્યારે જો શાઉલ પોતાના ભાલા પર ટેકીને ઉભો હતો અને જો રથો તથા સવારો તેની લગોલગ પાછળ પડેલા હતા. તેણે પોતાની પછવાળે નજર કરી એટલે મને જોઈને તેણે હાંક મારી. તેણે મને પૂછ્યું કે તું કોણ છે? ત્યારે મેં તેને ઉત્તર આપ્યો કે હું એક અમાલેકી છું. પછી તેણે મને કહ્યું કે કૃપા કરીને મારી પડખે ઉભો રહીને મને મારી નાખ, કેમ કે મને ભારે વેદના થાય છે, કેમ કે હજી મારો જીવ મારા ખોડિયામાં સાબુત છે. માટે તેની પાસે ઉભા રહીને મેં તેને મારી નાખ્યો, કેમ કે હું નક્કી જાણતો હતો કે પડી ગયા પછી તે જીવવાનો નથી. પછી તેના માથા પરનો મુંગટ અને તેના હાથ પરના કળા લઈને હું તે અહીં મારા માલિક પાસે આવ્યો છું. ત્યારે દાઉદે પોતાના વસ્ત્ર પકડીને ફાળ્યા અને તેની સાથેના સઘળા માણસોએ પણ એમ જ કર્યું. તેઓએ શાઉલને કહ્યું, શાઉલને માટે, તેના દીકરા યોનાથનને માટે, યહોવાના લોકને માટે તથા ઇસરાયેલના માણસોને માટે શોક તથા વિલાપ કર્યો અને સાંજ સુધી ઉપવાસ કર્યો, કેમ કે તેઓ તરવારથી માર્યા ગયા હતા. પોતાને તે ખબર આપનાર જુવાનને દાઉદે પૂછ્યું કે તું ક્યાંનો છે? તેણે જવાબ આપ્યો કે હું એક પરદેશીનો દીકરો એટલે અમાલેકી છું. દાઉદે તેને કહ્યું કે યહોવાના અભિષેકને માર નાખવા માટે તારો હાથ ઉગામતા તું કેમ ડર્યો નહીં? અને દાઉદે પોતાના જુવાનોમાંથી એકને બોલાવીને તેને કહ્યું કે તું પાસે જઈને તેના પર તૂટી પડ. અને તેણે તેને એવો માર્યો કે તે મરી ગયો. અને દાઉદે તેને કહ્યું કે તારું લોહી તારે માથે, કેમ કે તારા મુખે તારી વિરુદ્ધ સાક્ષી પૂરી છે કે યહોવાના અભિષેકને તે મારી નાખ્યો. અને શાઉલ તથા તેના દીકરા યોનાથને માટે દાઉદે નીચે પ્રમાણે વિલાપ કર્યો. તેણે યહુદા પુત્રને ધનુષ્ય નામનું ગીત શીખવાનો તેમને હુકમ કર્યો. જો તે યાશારના પુસ્તકમાં લખેલું છે, હે ઇસરાયેલ, તારું ગૌરવ તારા પર્વત પર કતલ થયું છે, યોદ્ધાઓ કેમ માર્યા ગયા છે? ગાથમાં એ કહેશો નહીં, આસ્કલોનની શેરીઓમાં એ પ્રગટ કરશો નહીં. રખેને પરિસ્થિતિઓની દીકરો હરખાય, રખેને બે શૂન્યતોની દીકરો જે જયકાર કરે. હે ગિલબોઆના પર્વતો, તમારા પર ઝાકળ કે વરસાદ, વરસાદ કે અર્પણની ન હો, કેમ કે ત્યાં યોદ્ધાની ઢાલ એટલે શાઉલની ઢાલ જાણે કે તે તૈલાભિષેક થઈ જ ન હોય એવી રીતે ભ્રષ્ટ થઈને પડેલી છે. માર્યા ગિરનારાઓનું લોહી વેવડાવવાથી, બળવાનોનો મેદ વિંધવાથી યોનાથાનું ધનુષ્ય પાછું પડતું નહીં અને શાઉલની તરવાર ખાલી પાછી ફરતી નહીં. શાઉલ તથા યોનાથાન જીવતા પ્રિય તથા ખુશકારક હતા અને તેઓના મૃત્યુકાળે તેઓ ગરુડ કરતા વેગવાન હતા, તેઓ સિંહો કરતા બળવાન હતા. અરે ઇસરાયેલની દીકરીઓ, શાઉલને માટે વિલાપ કરો. તેણે તમને કિરમજી વસ્ત્રો પહેરાવીને મોજ કરાવી, તેણે કંચના ભૂષણોથી તમારા વસ્ત્રો શણગાર્યા. યોદ્ધાઓ યુદ્ધમાં કેવા માર્યા ગયા છે! હે યોનાથાન, તું તારા પર્વત પર કતલ થયો છે. હે મારા બાંધવ યોનાથાન, તારે લીધે મને ખેદ થાય છે. તું મને બહુ પ્રિય હતો, મારા પર તારો પ્યાર અદભુત હતો, સ્ત્રીઓના પ્યાર કરતા પણ વિશેષ હતો. યોદ્ધાઓ કેમ માર્યા ગયા છે અને યુદ્ધના શત્રુઓનો કેવો અને યુદ્ધના શસ્ત્રોનો કેવો વિનાશ થયો છે! શમુએલ પ્રબોધકનું બીજું પુસ્તક એનો બીજો અધ્યાય. શમુએલ પ્રબોધકનું બીજું પુસ્તક એનો બીજો અધ્યાય. ત્યાર પછી એમ થયું કે દાઉદે યહોવાની સલાહ પૂછી કે શું હું યહૂદિયાના કોઈ નગરમાં જાઉં? યહોવાએ તેને કહ્યું કે જા. દાઉદે પૂછ્યું કે હું ક્યાં જાઉં? તેણે કહ્યું હેબ્રોનમાં. તેથી દાઉદ અને તેની બે સ્ત્રીઓ એટલે ઇઝરેલી અહીનોઆમ તથા નાબાલ કાર્મેલીની વિધવા અબીગાઇલ ત્યાં ગયા.
અને તેની સાથેના માણસોને પણ પોતપોતાના કુટુંબ પરિવાર સહિત દાઉદ લઈ ગયો. તેઓ હેબ્રોનના નગરોમાં રહ્યા અને યહુદિયાના માણસો આવ્યા ને ત્યાં તેઓએ દાઉદને યહુદાના કુળ પર રાજા તરીકે અભિષેક કર્યો. તેઓએ દાઉદને એવા સમાચાર આપ્યા કે શાઉલને દાટનારા તે યાબેસ ગિલિયાદના માણસો હતા. ત્યારે દાઉદે યાબેસ ગિલિયાદના માણસો પાસે હલકારા મોકલીને તેઓને કહાવ્યું કે યહોવા તમને આશીષ દો, કેમ કે તમે તમારા માલિક શાઉલ પર આવી કૃપા કરીને તેને દાટ્યો છે. હવે યહોવા તમારા પ્રત્યે કૃપા અથવા સત્ય બતાવો. વળી તમે કૃત્ય કર્યું છે માટે હું પણ તમને તમારી એ ભલાઈનો બદલો આપીશ. માટે હવે તમારા હાથ બળવાન થાઓ ને તમે શૂરવીર થાઓ, કેમ કે તમારો માલિક શાઉલ મરણ પામ્યો છે ને વળી યહુદાના કુળે પોતા પર રાજા તરીકે મને અભિષેક કર્યો છે. હવે શાઉલનો સેનાપતિ નેરનો દીકરો આબનેર શાઉલના દીકરા ઈશબોશેથને લઈને માહનાઈમાં જતો રહ્યો હતો. તેણે તેને ગિલિયાદ પર, આશેરીઓ પર, ઇઝરાયલ પર, એફ્રાઈમ પર, બિન્યામિન પર, સર્વ ઇસરાયલ પર રાજા ઠરાવ્યો. શાઉલનો દીકરો ઈશબોશેથ ઇસરાયલ પર રાજ કરવા લાગ્યો ત્યારે તે 40 વર્ષનો હતો ને તેણે 2 વર્ષ રાજ કર્યું. પણ યહુદાનું કુળ તો દાઉદને તાબે રહ્યું. યહુદાના કુળ પર હેબ્રોનમાં દાઉદ રાજા તરીકે રહ્યો તે સમય 7 વર્ષ ને 6 માસ સુધીનો હતો. નેરનો દીકરો આબનેર તથા શાઉલના દીકરા ઈશબોશેથના ચાકરો માહનાઈમથી નીકળીને ગિબિયોનમાં ગયા અને સરૂયાનો દીકરો યોઆબ તથા દાઉદના ચાકરો ચાલી નીકળીને ગિબિયોનના તળાવ પાસે તેઓને મળ્યા અને એક ટુકડી તળાવની આ પારે ને બીજી ટુકડી તળાવની પેલી પાર એમ તેઓ બેઠા. અને આબનેરે યોઆબને કહ્યું કે કૃપા કરીને જુવાનોને ઉઠીને આપણી આગળ કંઈ ગમ્મત કરવા દે. યોઆબે કહ્યું કે તેઓ ભલે ઉઠે. ત્યારે તેઓ સરખી સંખ્યામાં ઉઠીને સામી બાજુએ ગયા. એટલે બિન્યામિન તરફથી તથા શાઉલના દીકરા ઈશબોશેથ તરફથી 12 ને દાઉદના ચાકરોમાંથી 12. તેઓમાંના પ્રત્યેક માણસે તેના સાથીનું ડોકું કાપીને પોતાની તરવાર તેના સાથીની કૂંખમાં ભોંકી દીધી અને તે બધા સાથે નીચે પડ્યા. માટે તે જગાનું નામ હેલકાથ હાસુરીમ પડ્યું. તે ગિબિયોનમાં છે. અને તે દિવસે ઘણું ઉગ્ર યુદ્ધ મચ્યું અને આબનેર તથા ઇસરાયેલના માણસો દાઉદના ચાકરોથી પરાજિત થયા. અને સરૂયાના 3 દીકરા એટલે યોઆબ, અભિષાય તથા અસાહેલ ત્યાં હતા. અસાહેલ રાની હરણ જેવો પગનો ચપળ હતો. અસાહેલ આબનેરની પાછળ પડ્યો અને આબનેરની પાછળ દોડતા તે જમણી કે ડાબી તરફ વળ્યો નહીં. ત્યારે આબનેરે પાછળ નજર કરીને કહ્યું, અસાહેલ, એ શું તું છે? તેણે ઉત્તર આપ્યો કે હા, હું છું. આબનેરે તેને કહ્યું કે તારી જમણી કે ડાબી બાજુએ ફરી જા ને જુવાનોમાંથી એકને પકડીને તેના શસ્ત્ર લે. પણ અસાહેલ તેની પાછળથી મરડાયો નહીં. આબનેરે ફરીથી અસાહેલને કહ્યું કે મારી પાછળ લાગવાથી તું આડો અવળો ફરી જા. શા માટે તું મારે હાથે ભોંય ભેગો થવા માંગે છે? જો એમ થાય તો હું તારા ભાઈ યોઆબને સી રીતે મારું મોં બતાવું. અને તેણે બાજુ પર ફરી જવાનું માન્યું જ નહીં. તેથી આબનેરે ભાલાના દાંડાનો ગોદો તેના પેટમાં એવો માર્યો કે ભાલો તેની પૂઠ પાછળ નીકળ્યો અને તે ત્યાં જ પડીને મરણ પામ્યો. અને એમ થયું કે અસાહેલ પડીને મરણ પામ્યો હતો તે જગ્યાએ જેટલા માણસો આવ્યા તે ત્યાં જ ઉભા રહ્યા. પણ યોઆબ તથા અભિષાય આબનેરની પાછળ પડ્યા અને આમાં પર્વત કે જે ગિબિયોનના રાનના માર્ગે ગિયા આગળ છે ત્યાં તેઓ પહોંચ્યા. ત્યારે સૂર્યાસ્ત થયો. બિન્યામિન પુત્રો આબનેરની પાછળ એકઠા થયા ને એક ટોળી બનીને તેઓ એક પર્વતના શિખર પર ઉભા રહ્યા. ત્યારે આબનેરે યોઆબને હાંક મારીને કહ્યું કે શું તરવાર સદા સંહાર કર્યા કરશે? શું તું જાણતો નથી કે તેનું પરિણામ તો કડવું જ આવશે? ત્યારે લોકોને પોતાના ભાઈઓની પાછળ પડવાથી પાછા ફરવાનો હુકમ કરવાને તું ક્યાં સુધી વિલંબ કરીશ? યોઆબે કહ્યું કે જીવતા દેવના સમ, જો તું બોલ્યો ન હોત તો નક્કી સવારે લોકો ચાલ્યા ગયા હોત, ને પ્રત્યેક માણસ પોતાના ભાઈની પાછળ લાગત નહીં. પછી યુવાબે રણસિંગડું વગાડ્યું એટલે સર્વલોક ઉભા રહ્યા અને ઇસ્રાયલની પાછળ પડતા અટક્યા, ને તેઓએ લડવું બંધ કર્યું. અને આબનેર તથા તેના માણસો તે આખી રાત અરાબામાં થઈને ચાલ્યા અને યર્દન ઉતરીને તથા આખું બિથ્રોન ઓળંગીને તેઓ માહનાઈમ પહોંચ્યા. અને યોવાબ આબનેરની પાછળ પડવાથી પાછો ફર્યો. તેણે સર્વ લોકોને એકઠા કર્યા ત્યારે દાઉદના ચાકરોમાંથી 19 માણસ તથા અસાહેલ ઓછા માલુમ પડ્યા. પણ દાઉદના ચાકરોએ બિન્યામિનના તથા આબનેરના ચાકરોને એવા માર્યા કે તેઓમાંના 360 માણસો મરી ગયા. તેઓએ અસાહેલને ઉંચકી જઈને તેને બેથલેમમાંની તેના પિતાની કબરમાં દાટ્યો. યોવાબ તથા તેના માણસો આખી રાત ચાલ્યા ને હેબ્રોન પહોંચતા સૂર્યોદય થયો.
સમુએલનું બીજું પુસ્તક એનો 3 અધ્યાય. સમુએલનું બીજું પુસ્તક અધ્યાય 3. હવે શાઉલના કુટુંબ તથા દાઉદના કુટુંબની વચ્ચે લાંબી મુદત સુધી વિગ્રહ ચાલ્યો અને દાઉદ અધિકાધિક બળવાન થતો ગયો, પણ શાઉલનું કુટુંબ તો વધારે ને વધારે નબળું થતું ગયું. દાઉદને હેબ્રોનમાં પુત્રો થયા. તેનો પ્રથમ જનિત આમનોન હતો. તે અહિનોઆમ ઇઝરીયલીના પેટનો હતો. તેનો બીજો દીકરો કિલિયાબ તે નાબાલ કાર્મેલીની વિધવા અબીગાયલના પેટનો હતો. ત્રીજો ગશુરના રાજા તાલમાયની દીકરી માખાનો દીકરો આબશાલોમ હતો. ચોથો હાગીથનો દીકરો અદોનિયા હતો. પાંચમો અબીટાલનો દીકરો શફાટ્યા હતો. અને છઠ્ઠો દાઉદની સ્ત્રી એગ્રાહનો દીકરો યિથ્ર આમ હતો. એ પુત્રો દાઉદને હેબ્રોનમાં થયા હતા. દાઉદના કુટુંબ તથા શાઉલના કુટુંબની વચ્ચે વિગ્રહ ચાલતો હતો. તે દરમિયાન એમ બન્યું કે આબનેર શાઉલના કુટુંબને માટે જોરાવર બન્યો. હવે શાઉલની રિસ્પા નામની એક ઉપપત્ની હતી. તે આયાની દીકરી હતી. અને ઈશબોશેથે આબનેરને કહ્યું કે મારા પિતાની ઉપપત્ની પાસે તું કેમ ગયો? ત્યારે આબનેરે ઈશબોશેથના વચનોથી બહુ ગુસ્સે થઈને કહ્યું કે શું હું યહૂદાના કૂતરાનો માથું છું? આજે તારા પિતા શાઉલના કુટુંબ પર, તેના ભાઈઓ પર તથા તેના મિત્રો પર કૃપા કરીને મેં તને દાઉદના હાથમાં સોંપી દીધો નથી, તે છતાં આજ આ સ્ત્રી વિશે તું મારા પર દોષ મૂકે છે? જો એમ યહોવાએ દાઉદ આગળ સમ ખાધા છે, તેમજ જો હું તેને ન કરું તો દેવ આબનેરને તેવું ને તે કરતા પણ વધારે વિતાડો. એટલે શાઉલના કુટુંબમાંથી રાજ્ય લઈને દાઉદનું રાજ્યસન ઇસરાયલ પર તથા યહૂદિયા પર દાનથી તે બેરસેબા સુધી ન સ્થાપું તો. અને ઉત્તરમાં તે આબનેરને બીજો એક પણ શબ્દ કહી શક્યો નહીં, કેમ કે તેને તેનો ડર લાગ્યો. પછી આબનેરે પોતા તરફથી દાઉદ પાસે હલકારા મોકલીને કહાવ્યું કે દેશ કોનો છે? વળી એમ પણ કહાવ્યું કે મારી સાથે સલાહ કર, એટલે જો સર્વ ઇસરાયલને તારા પક્ષમાં ફેરવી લાવવાને મારો હાથ તારી કુમકે રહેશે. તેણે કહ્યું કે સારું, હું તારી સાથે સલાહ કરીશ, પણ હું તારી સાથે એક શરત કરવા માંગુ છું. તે એ કે મારું મોં જોવાને તું આવે ત્યારે શાઉલની દીકરી મિખાલને પહેલી લાવ્યા વિના તું મારું મોં જોવા પામશે નહીં. અને દાઉદે શાઉલના દીકરા ઈશબોશેથ પાસે હલકારા મૂકીને કહ્યું કે મારી સ્ત્રી મિખાલ, કે જેની જોડે પલિસ્તીઓના 100 અગ્રચરમાં આપીને મેં વિવાહ કર્યો હતો, તે મને સોંપ. અને ઈશબોશેથે માણસ મોકલીને તેના માલિક પાસેથી, એટલે લાઈશના દીકરા પાલ્ટીએલ પાસેથી તેને મંગાવી લીધી. અને તેનો પતિ બાહુરીમ સુધી રડતો રડતો તેની પાછળ ગયો. ત્યારે આબનેરે તેને કહ્યું કે ચાલ પાછો જા, એટલે તે પાછો ગયો. આબનેરે ઇસરાયલના વડીલો સાથે વાતચીત કરીને કહ્યું કે ગતકાળમાં તમારો રાજા થવા માટે તમે દાઉદને માંગતા હતા, તો હવે તે કામ કરો, કેમ કે યહોવાએ દાઉદ વિશે કહ્યું છે કે મારા સેવક દાઉદની હસ્તક હું
મારા ઇસ્રાયેલ લોકને પલિસ્તીઓના હાથમાંથી તથા તેઓના સર્વ શત્રુના હાથમાંથી છોડાવીશ અને આબનેરે બિન્યામીનના કાનમાં પણ વાત કરી. વળી ઇસ્રાયેલને તથા બિન્યામીનના આખા કુળને જે સારું લાગ્યું હતું તે સર્વ હેબ્રોનમાં દાઉદના કાનમાં કહેવા માટે પણ આબનેર ગયો. એમ આબનેર પોતાની સાથે 20 માણસ લઈને દાઉદ પાસે હેબ્રોન આવ્યો અને દાઉદે આબનેર તથા તેની સાથેના માણસોને માટે જમણ કર્યું અને આબનેર દાઉદને કહ્યું કે હું હવે ઉઠીને વિદાયગીરી લઈશ અને સર્વ ઇસ્રાયેલને મારા મુરબ્બી રાજાની પાસે એકઠા કરીશ કે તેઓ તારી સાથે કરાર કરે ને તું તારા મનની ઇચ્છા હોય તે બધા પર રાજ કરે. પછી દાઉદે આબનેરને વિદાય કર્યો અને તે શાંતિએ ગયો. અને જુઓ, દાઉદના સેવકો તથા યોઆબ એક સવારી કરીને પાછા આવ્યા ને પોતાની સાથે ઘણી લૂંટ લેતા આવ્યા. પણ આબનેર દાઉદ સાથે હેબ્રોનમાં ન હતો, કેમ કે તેણે તેને વિદાય કર્યો હતો ને તે શાંતિએ ગયો હતો. યોઆબ તથા તેની સાથેનું સર્વ સૈન્ય આવ્યા પછી યોઆબને ખબર મળી કે નેરનો દીકરો આબનેર રાજાની પાસે આવ્યો હતો, પણ તેણે તેને વિદાય કર્યો ને તે શાંતિએ ગયો છે. ત્યારે યોઆબે રાજા પાસે આવીને કહ્યું કે તે આ શું કર્યું છે? જો આબનેર તારી પાસે આવ્યો ત્યારે તે તેને વિદાય કરી દીધો ને તે તદ્દન જતો રહ્યો, એમ કેમ? નેરના દીકરા આબનેરને તો તું ઓળખે છે કે તને છેતરવા, તારી હિલચાલ જાણી લેવા તથા તું જે કરે છે તે સગળાથી માહિતગાર થવા માટે તે આવ્યો હતો. યોઆબ દાઉદ પાસેથી બહાર નીકળ્યો એટલે તેણે આબનેર પાછળ માણસો મોકલ્યા ને તેઓ તેને સિરાહના હોજ પાસેથી પાછો બોલાવી લાવ્યા, પણ દાઉદ એ જાણતો ન હતો. આબનેર પાછો હેબ્રોન આવ્યો એટલે યોઆબ તેની સાથે એકાંતે વાત કરવા માટે તેને એક બાજુએ દરવાજામાં લઈ ગયો. ત્યાં તેણે પોતાના ભાઈ અસાહેલના ખૂનને માટે તેના પેટમાં ખંજર ભોંકી દીધું જેથી તે મરણ પામ્યો. દાઉદે એ સાંભળ્યું ત્યારે તેણે કહ્યું કે નેરના દીકરા આબનેરના ખૂન વિશે હું તથા મારું રાજ્ય યહોવા આગળ સદાકાળ નિર્દોષ છીએ. તેનો દોષ યોઆબને શિર તથા તેના પિતાના આખા કુટુંબને શિર હો, અને સ્ત્રાવવાળો કે કોળિયો કે લાકડીએ ટેકનાર કે તરવારથી પડનાર કે રોટલીની અછતવાળો યોઆબના કુટુંબમાંથી કદી ખૂટો નહીં. એમ યોઆબે તથા તેના ભાઈ અબિશાએ આબનેરને મારી નાખ્યો, કેમ કે તેણે તેઓના ભાઈ અસાહેલને ગિબિયોન પાસે લડાઈમાં મારી નાખ્યો હતો. દાઉદે યોઆબને તથા તેની સાથેના સર્વ લોકને કહ્યું કે તમે તમારા વસ્ત્રો ફાળો ને તમારી કમરોએ ટાટ નીટાળો ને આબનેરને માટે વિલાપ કરો. અને દાઉદ રાજા જનાજાની પાછળ ચાલ્યો અને તેઓએ આબનેરને હેબ્રોનમાં દાટ્યો. રાજા આબનેરની કબર પાસે પોક મૂકીને રડ્યો, સર્વ લોક પણ રડ્યા. રાજાએ આબનેરને લીધે શોક કરીને કહ્યું કે જેમ કોઈ મૂર્ખ મરે તેમ શું આબનેર માર્યો જાય? તારા હાથ બંધાયા ન હતા કે તારા પગમાં બેડીઓ ગલાઈ ન હતી? દુષ્ટ માણસોથી કોઈ માર્યો જાય તેની જેમ તું મર્યો? સર્વ લોકોએ ફરીથી તેની કબર પર શોક કર્યો અને દાઉદને દિવસ છતાં અન્ન ખવડાવવા માટે સર્વ લોકો તેની પાસે આવ્યા. પણ દાઉદે સમખાઈને કહ્યું કે સૂર્યાસ્ત થયા પહેલા જો હું રોટલી કે બીજું કંઈ પણ ખાઉં તો ઈશ્વર મને તેવું ને તેથી પણ વધારે વિતાડો. સર્વ લોકોએ એ ધ્યાનમાં લીધું ને તેથી તેઓ ખુશી થયા, કેમ કે રાજાએ જે કર્યું હતું તેથી સર્વ લોકો ખુશ થયા. તે પરથી તે દિવસે સર્વ લોકે તથા સર્વ ઇસ્રાયેલે જાણ્યું કે નેરના દીકરા આબનેરના ખૂનમાં રાજાનો હાથ ન હતો. અને રાજાએ પોતાના ચાકરોને કહ્યું કે શું તમે નથી જાણતા કે આજે ઇસ્રાયેલમાં એક સરદાર તથા મહાન પુરુષ માર્યો ગયો છે? અને જો કે હું એક અભિષિક્ત રાજા છું, તથાપિ આજે હું અશક્ત છું અને આ માણસોને, સરૂયાના દીકરાઓને વશ કરવા હું અશક્ત છું. યહોવા દુષ્ટતા કરનારને તેની દુષ્ટતા પ્રમાણે ફળ આપો.
બીજો શમુએલ એનો અધ્યાય ચોથો. શાઉલના દીકરા ઈશબોશેથે સાંભળ્યું કે આબનેર હેબ્રોનમાં મરણ પામ્યો છે ત્યારે તેના હાથ નીચે પડ્યા ને સર્વ ઇસ્રાયેલો ગભરાયા. શાઉલના દીકરા પાસે બે માણસ હતા, તેઓ ટોળીઓના નાયક હતા એકનું નામ બાના અને બીજાનું નામ રેખા વધુ. તેઓ બિન્યામીન પુત્રોમાંના રિમોન બયરોથીના દીકરા હતા, કેમ કે બયરોથ પણ બિન્યામીનનું ગણાતું હતું અને બયરેથીઓ ગીતાઈમમાં નાસી ગયા ને આજ સુધી ત્યાં આવી વસેલા છે. હવે શાઉલના દીકરા યોનાથાનનો એક દીકરો હતો, તે લંગડો હતો. જ્યારે શાઉલ તથા યોનાથાન વિશેની ખબર ઇઝરાયેલથી આવી ત્યારે તે 5 વર્ષનો હતો. તેની સંભાળનારી તેને લઈને નાસી અને એમ બન્યું કે ઉતાવળથી દોડતી હતી, તેથી તે પડી ગયો અને લંગડો થયો. તેનું નામ મફીબોશેથ હતું. રિમોન બયરોથીના દીકરા રેખાબ તથા બાના ચાલી નીકળીને મધ્યાહ્ને ઇશબોશેથને ઘેર પહોંચ્યા. તે બપોરની વખતે પલંગ પર સૂતેલો હતો. ઘઉં લેવાને બહાને તેઓ ઘરમાં ઘૂસ્યા અને તેઓએ તેના પેટમાં ખંજર ભોંકી દીધું. પછી રેખાબ તથા તેનો ભાઈ બાના નાસી ગયા. તે શયનગૃહમાં પલંગ પર સૂતો હતો. તે વખતે તેઓએ ઘરમાં જઈને તેને મારી નાખ્યો ને તેનું માથું કાપી નાખ્યું ને તેનું માથું લઈને તેઓ અરાબાને માર્ગે આખી રાત ચાલ્યા. તેઓએ ઇશબોશેથનું માથું હેબ્રોનમાં દાઉદ પાસે લાવીને રાજાને કહ્યું કે તારો શત્રુ શાઉલ, જે તારો જીવ લેવા શોધતો હતો, તેના પુત્ર ઇશબોશેથનું માથું જો આ રહ્યું. આજે યહોવાએ મારા મુરબી રાજાનું વેર શાઉલ પર તથા તેના વંશ પર વાળ્યું છે. દાઉદે રિમોન બયરોથીના દીકરા રેખાબ તથા તેના ભાઈ બાહનાને ઉત્તર આપ્યો કે જીવતો યહોવા, જેણે મારા જીવને સર્વ વિપત્તિમાંથી બચાવ્યો છે, તેના સ્વાગન કે પોતે આણેલા સમાચાર સારા છે. એમ ધારીને કોઈ એકે મને એમ કહ્યું કે જુઓ, શાઉલ મરણ પામ્યો છે, ત્યારે મેં તેને પકડીને સિકલાગમાં મારી નાખ્યો. એ ઇનામ મેં તેને તેની વધામણીના બદલામાં આપ્યું. તો જ્યારે દુષ્ટ માણસોએ એક ન્યાયી માણસને તેના પોતાના ઘરમાં તેના પલંગ પર મારી નાખ્યો છે, તો તેના ખૂનનો બદલો વિશેષ કરીને તમારી પાસેથી શા માટે ન લઉં ને પૃથ્વી પરથી તમારો સંહાર શા માટે ન કરું? અને દાઉદે પોતાના જુવાન પુરુષને આજ્ઞા કરી એટલે તેઓએ તેમને મારી નાખ્યા ને તેઓના હાથ પગ કાપી નાખીને તેઓને હેબ્રોનના તળાવની નીચે ઊંચે લટકાવ્યા. પણ તેઓ ઇશબોશેથનું માથું લઈને હેબ્રોનમાં આબ્નેરની કબરમાં તે દાટ્યું. શમુએલ પ્રબોધકનું બીજું પુસ્તક એનો 5મો અધ્યાય. શમુએલ પ્રબોધકનું બીજું પુસ્તક અધ્યાય 5મો. ત્યાર પછી ઇસરાયેલના સર્વ કુળો દાઉદ પાસે હેબ્રોન આવ્યા. તેઓએ કહ્યું કે જો અમે તારા હાડકાના તથા તારા માંસના છીએ, ગતકાળમાં શાઉલ અમારા પર રાજ કરતો હતો ત્યારે પણ ઇસરાયેલને બહાર લઈ જનાર તથા અંદર લાવનાર તે તું જ હતો, અને યહોવાએ તને કહ્યું હતું કે તું મારા લોક ઇસરાયેલને પાળશે ને તું ઇસરાયેલ પર અધિપતિ થશે. તેથી ઇસરાયેલના સર્વ વડીલો રાજા પાસે હેબ્રોનમાં આવ્યા અને દાઉદ રાજાએ તેઓની સાથે યહોવાની આગળ હેબ્રોનમાં કોલ કરાર કર્યા અને તેઓએ દાઉદને ઇસરાયેલના રાજા તરીકે અભિષેક કર્યો. દાઉદ રાજ કરવા લાગ્યો ત્યારે તે 30 વર્ષની વયનો હતો ને તેણે 40 વર્ષ રાજ કર્યું. હેબ્રોનમાં તેણે યહુદિયા પર 7 વર્ષ ને 6 માસ રાજ કર્યું અને ઇસરાયેલમાં તેણે સર્વ ઇસરાયેલ યહુદિયા પર 23 વર્ષ રાજ કર્યું. રાજા તથા તેના માણસોએ તે દેશના રહેવાસી યબુસીઓની સામે યરૂસાલેમ પર ચઢાઈ કરી. દાઉદ અહીં પ્રવેશ કરી શકવાનો નથી એમ ધારીને તેઓએ દાઉદને કહ્યું કે તું અહીં પ્રવેશ કરી શકવાનો નથી, કેમ કે આંધળા તથા લંગડા પણ તને હાંકી કાઢશે. તો પણ દાઉદે સિયોનનો કિલ્લો કબજે કરી લીધો, તે જ દાઉદનું નગર છે. તે દિવસે દાઉદે કહ્યું કે જે કોઈ યબુસીઓને મારવા માંગે તે પાણીના નાળા આગળ જઈને ઉપર ચડી જાય ને આ જે આંધળા તથા લંગડાનો દ્વેષ દાઉદનું અંતઃકરણ કરે છે તેઓને મારે. તેથી કહેવત ચાલે છે કે આંધળા તથા લંગડા ઘરમાં પહેરશે નહીં. દાઉદ તે કિલ્લામાં રહ્યો અને તેણે તેનું નામ દાઉદનગર પાડ્યું અને દાઉદે મિલ્લોથી માંડીને અંદરની તમામ જગામાં ઇમારતો ઉઠાવી અને દાઉદ અધિકાધિક મોટો થતો ગયો, કેમ કે સૈન્યનો દેવ્ય હોવા તેની સાથે હતો. અને સૂરના રાજા હિરામે દાઉદ પાસે હલકારા મોકલ્યા, તે સાથે એરજ વૃક્ષો, સુતારો તથા સલાટો પણ મોકલ્યા અને તેઓએ દાઉદને માટે ઘર બાંધ્યું. દાઉદને ખાતરી થઈ કે યહોવાએ મને ઇસરાયેલ પર રાજા તરીકે સ્થાપિત કર્યો છે ને તેણે પોતાના લોક ઇસરાયેલની ખાતર મારું રાજ્ય યશસ્વી કર્યું છે. હેબ્રોનથી આવ્યા પછી દાઉદે યરૂસાલેમમાંથી બીજી વધારાની ઉપપત્નીઓ તથા સ્ત્રીઓ કરી અને દાઉદને હજી બીજા દીકરીઓ થયા. અને યરૂસાલેમમાં તેને જે દીકરા દીકરી થયા તેઓના નામ આ પ્રમાણે છે: શામુઆ, શોબાબ, નાથાન, સુલેમાન, ઇબહાર તથા અલીશુઆ, નેફેગ તથા યાફિયા, અલીશામા, એલિયાદા તથા અલી ફેલેટ,
ફલિસ્તીઓએ સાંભળ્યું કે તેઓએ દાઉદને ઇસરાયેલ પર રાજા તરીકે અભિષેક કર્યો છે ત્યારે સર્વ ફલિસ્તીઓ દાઉદની શોધ કરવા માટે ચડી આવ્યા. એ સાંભળીને દાઉદ કિલ્લામાં ઉતરી પડ્યો. હવે ફલિસ્તીઓ આવીને રફાઈમના નીચાણમાં પ્રસર્યા હતા. દાઉદે યહોવાની સલાહ પૂછી કે શું હું ફલિસ્તીઓ પર ચઢાઈ કરું? શું તું તેઓને મારા હાથમાં સોંપી દેશે? અને યહોવાએ તેને કહ્યું કે ચઢાઈ કર, કેમ કે હું નક્કી ફલિસ્તીઓને તારા હાથમાં સોંપી દઈશ. દાઉદ બાર પરાસીમમાં આવ્યો ને ત્યાં દાઉદે તેઓને માર્યા અને તેણે કહ્યું કે જ્યાં પાણી ફાટી જાય છે તેમ યહોવા મારી આગળ મારા શત્રુઓ પર ધસી ગયો છે. એ માટે તેણે તે ઠેકાણું નામ બાલ પરાસીમ પાડ્યું. ત્યાં તેઓએ પોતાની મૂર્તિઓ પડતી મૂકી અને દાઉદ તથા તેના માણસો તે લઈ ગયા. ફલિસ્તીઓ ફરીથી પાછા આવીને રફાઈમના નીચાણમાં પસર્યા અને દાઉદે યહોવાની સલાહ પૂછી. ત્યારે તેણે કહ્યું કે તું ચઢાઈ કરીશ નહીં, પણ ચકરાઓ ખાઈને તેમની પીઠ પાછળ જઈને શેતુર વૃક્ષોની સામેથી તેઓ પર હુમલો કર અને શેતુર વૃક્ષોની ટોચોમાં કૂચ કરવાનો ખડભડાટ તું સાંભળે ત્યારે એમ થાય કે તારે હિલચાલ કરવી, કેમ કે ત્યારે યહોવા ફલિસ્તીઓના સૈન્યને મારવાને મારી આગળ ચાલતો ગયો છે એમ સમજવું. જેમ યહોવાએ દાઉદને આજ્ઞા આપી હતી તેમ તેણે કર્યું અને તેણે ગેબાથી ગેઝેર સુધી ફલિસ્તીઓને માર્યા.
શમુએલ પ્રબોધકનું બીજું પુસ્તક એનો 7મો અધ્યાય. શમુએલ પ્રબોધકનું બીજું પુસ્તક અધ્યાય 7મો. અને યહોવા અને રાજા પોતાના ઘરમાં રહેતો હતો ને યહોવાએ તેની ચોતરફના શત્રુઓથી તેને શાંતિ આપી હતી. તેવામાં એમ બન્યું કે રાજાએ નાથાન પ્રબોધકને કહ્યું કે હવે જો હું એરજ વૃક્ષના લાકડાની ઇમારતોમાં રહું છું પણ યહોવાનો કોષ કનાતોમાં રહે છે. નાથાને રાજાને કહ્યું કે તારા મનમાં જે કંઈ હોય તે સર્વ કર, કેમ કે યહોવા તારી સાથે છે. તે જ રાત્રે એમ બન્યું કે નાથાનની પાસે યહોવાનું એવું વચન આવ્યું કે જઈને મારા સેવક દાઉદને કહે કે યહોવા એમ કહે છે કે શું તું મારે રહેવા માટે ઘર બાંધશે? કેમ કે હું ઇસરાયેલ પુત્રોને મિસરમાંથી કાઢી લાવ્યો તે દિવસથી તે આજ સુધી હું ઘરમાં રહ્યો નથી, પણ તંબુમાં તથા મંડપમાં રહીને ફર્યો છું. જે ઠેકાણે સર્વ ઇસરાયેલ પુત્રો સાથે હું ફર્યો છું ત્યાં ઇસરાયેલના કુળોમાંના જેને મેં મારા ઇસરાયેલ લોકોનું પાલન કરવાની આજ્ઞા આપી તેઓમાંના કોઈને શું મેં એક શબ્દ પણ કહ્યો કે મારા માટે એરેજ વૃક્ષના લાકડાનું ઘર તમે કેમ બાંધતા નથી? તો હવે મારા સેવક દાઉદને એમ કહે કે સૈન્યોને યહોવા આમ કહે છે કે મારા લોક પર એટલે ઇસરાયેલ પર અધિકારી થવા સારું મેં તને મેઢવાળામાંથી ઘેટા પાછળ તું ભટકતો તો ત્યાંથી બોલાવી લીધો છે અને જ્યાં જ્યાં તું ગયો ત્યાં ત્યાં હું તારી સાથે રહ્યો છું ને મેં તારા સર્વ શત્રુઓને તારી આગળથી નાબૂદ કર્યા છે અને પૃથ્વી પરના મહાન પુરુષોના નામ જેવું તારું નામ પણ હું મહાન કરીશ. વળી હું મારા ઇસરાયેલ લોકને માટે જગા ઠરાવી આપીને તેઓને ત્યાં રોપીશ કે તેઓ પોતાની જ જગાએ રહેને ફરીથી ખસેડાય નહીં. એટલે પહેલાની પેઢે તથા જે દિવસે મારા ઇસરાયેલ લોક પર મેં ન્યાયાધીશો થવાની આજ્ઞા કહી તે વખતની જેમ તેઓને દુષ્ટતાના પુત્રો હવે પછી દુઃખ દેશે નહીં. અને હું તને તારા સર્વ શત્રુઓથી બચાવીને વિસામો પમાડીશ. પણ યહોવા તને કહે છે કે યહોવા તારે માટે ઘર બાંધશે. જ્યારે તારા દિવસો પૂરા થશે અને તું તારા પિતૃઓ ભેગો ઊંઘી જશે ત્યારે હું તારા પછી તારા પેટમાંથી નીકળનાર તારા સંતાનને ઉભો કરીશ ને તેનું રાજ્ય હું સ્થાપીશ. તે મારા નામને માટે ઘર બાંધશે ને તેનું રાજ્યસન હું સદાને માટે સ્થાપિત કરીશ. હું તેનો પિતા થઈશ ને તે મારો પુત્ર થશે. જો તે ભૂંડાઈ કરશે તો હું મનુષ્યની સોટી વડે તથા મનુષ્ય પુત્રના સાડકા વડે તેને શિક્ષા કરીશ. પણ જેમ મેં શાઉલને તારી આગળથી ખસેડીને તેની પાસેથી મારી કૃપા લઈ લીધી તેવી રીતે તેની પાસેથી તે જતી રહેશે નહીં અને તારું કુટુંબ તથા તારું રાજ્ય તારી આગળ સદા અવિચળ થશે. તારું રાજ્યસન સદાને માટે કાયમ રહેશે. આ સર્વ વચન પ્રમાણે તથા આ સરળા દર્શન પ્રમાણે નાથાન દાઉદની આગળ બોલ્યો. ત્યારે દાઉદ રાજા અંદર જઈને યહોવાની સન્મુખ બેઠો અને તેણે કહ્યું કે હે પ્રભુ યહોવા, હું કોણ તથા મારું કુટુંબ કોણ કે આટલે સુધી તું મને લાવ્યો છે? અને હે પ્રભુ યહોવા, તારી દ્રષ્ટિમાં એ વાત હજી જૂજ લાગી હોય તેમ વળી ત્યાં લાંબા કાળને માટે તારા સેવકના કુટુંબ વિશે વચન આપ્યું છે? વળી એ માણસની રીતે હે પ્રભુ યહોવા, હવે દાઉદ તને બીજું શું કહી શકે? કેમ કે હે પ્રભુ યહોવા, તું તારા સેવકને ઓળખે છે.
તારો સેવક તે જાણે છે, માટે તારા વચનની ખાતર તારા પોતાના સ્વભાવ પ્રમાણે આ સર્વ મોટા કૃત્યો ત્યાં કર્યા છે. માટે હે યહોવા દેવ, તું મોટો છે, કેમ કે જે સગળું અમે અમારે કાને સાંભળ્યું છે તે પ્રમાણે તારા જેવો કોઈ નથી, ને તારા સિવાય બીજો કોઈ દેવ નથી. અને તારા લોક જેવી એટલે ઇસ્રાયેલના જેવી પૃથ્વી પર બીજી કોઈ પ્રજા છે કે જેને પોતાના લોક થવા સારું છોડાવવા, પોતાનું નામ અમર કરવા, અને જે પોતાના લોકને તે પોતાને માટે મિસરમાંથી દેશ જાત્યો ત્યારે તેઓના દેવદેવીઓ પાસેથી છોડાવ્યા છે, તેઓના દેખતા તમારા માટે મહાન કૃત્યો ત્યારે તારા દેશને માટે ભયંકર કૃત્યો કરવા તું જે દેવ તે સિધાવ્યો હોય. વળી તારા ઈસરા લોક સર્વકાળ તારા લોક રહે માટે તેમને તારે સારું સ્થાપિત કર્યા, અને તું યહોવા તેઓનો દેવ થયો છે. હવે હે યહોવા દેવ, જે વચન તે તારા સેવક વિશે તેના ઘર વિશે ઉચ્ચાર્યું છે તે સદાને માટે કાયમ કર, ને તારા બોલ્યા પ્રમાણે કર. તારું નામ સર્વકાળને માટે મોટું બનાવો, ને સેનોનો યહોવા તે ઇસ્રાયેલનો દેવ છે એમ કહેવાઓ, અને તારા સેવક દાઉદનું ઘર તારી આગળ સ્થાપિત થશે. કેમ કે હે સેનોના યહોવા ઇસ્રાયેલના દેવ, તે તારા સેવકને એવું જાહેર કર્યું છે કે હું તારે માટે ઘર બાંધીશ. એ માટે તારા સેવકે પોતાના હૃદયમાં તારી આગળ આ પ્રાર્થના કરવાની હિંમત ધરી છે. હવે હે પ્રભુ યહોવા, તું દેવ છે, ને તારા વચનો સત્ય છે, અને તે તારા સેવકને આ ઉત્તમ વરદાન આપ્યું છે. તો હવે તારા સેવકનું ઘર તારી આગળ સર્વકાળ ટકે તે સારું. હવે કૃપા કરીને તને આશીર્વાદ દેજે, કેમ કે હે પ્રભુ યહોવા, તું તે બોલ્યો છે, અને તારા આશીર્વાદથી તારા સેવકનું ઘર સદા આશીર્વાદિત થાવ. શમુએલ પ્રબોધકનું બીજું પુસ્તક એનો 8મો અધ્યાય. બીજો શમુએલ અધ્યાય 8મો. ત્યાર પછી એમ થયું કે દાઉદે પલિસ્યોને મારીને વશ કર્યા, અને દાઉદે મેથેગ આમાં પલિસ્યોના હાથમાંથી પડાવી લીધું. તેણે મોઆબીઓને હરાવ્યા ને તેમને ભૂમિ પર સુવડાવીને દોરીથી તેમને માપ્યા. મારી નાખવા માટે તેણે 2 દોરી જેટલા માપ્યા, ને જીવતા રાખવા માટે 1 આખી દોરી જેટલા માપ્યા. પછી મોઆબીઓ દાઉદના તાબેદાર થઈને ખંડડી આપતા થયા. વળી રાહોબનો દીકરો તારા સોબાનો રાજા હદાદ એફેર ફ્રાત નદી પાસે પોતાનું રાજ્ય પાછું મેળવવા માટે જતો હતો ત્યારે દાઉદે તેને પણ હરાવ્યો. દાઉદે તેની પાસેથી 1000 રથો ને 700 સવારો તથા 20000 પાયદળ લઈ લીધા, અને દાઉદે રથના સર્વ ઘોડાના પાછલા પગની નસો કાપી નાખી, પણ તેઓમાંથી એકસો રથને સારું જોઈતા ઘોડા જીવતા રાખ્યા. દમસના રામ્યો સોબાના રાજા હદાદ એઝેરની કુમકી આવ્યા ત્યારે દાઉદે તે અરામ્યોમાંના 22000 માણસોને મારી નાખ્યા. પછી દમસના રામમાં દાઉદે થાણા બેસાડ્યા, અને અરામ્યો દાઉદના તાબેદાર થયા ને તેને ખંડણી આપવા લાગ્યા. દાઉદ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં યહોવા તેને ફતેહ પમાડી. હદાદ એઝેરના ચાકરોએ સજેલી સોનાની ઢાલો લઈને દાઉદે તે યરૂસાલેમ લાવ્યો, અને હદાદ એઝેરના બેટા તથા બેરોથા નગરોમાંથી દાઉદ રાજાએ પુષ્કળ પિત્તળ લીધું. હમાતના રાજા ટોઈને ખબર પડી કે દાઉદે હદાદ એઝેરના સઘળા સૈન્યોને પરાજય કર્યો છે, ત્યારે દાઉદ રાજાએ હદાદ એઝેરની સાથે લડીને તેને હરાવ્યો ત્યારે દાઉદ રાજાએ હદાદ એઝેરની સાથે લડીને તેને હરાવ્યો હતો. તેને લીધે તેને મુબારકબાદી તથા ધન્યવાદ આપવા માટે ટોઈએ પોતાના દીકરા યુરામને તેની પાસે મોકલ્યો, કેમ કે હદાદ એઝેરને ટોઈની સાથે વિગ્રહ ચાલતો હતો. યુરામ પોતાની સાથે રૂપાના પાત્રો, સોનાના પાત્રો તથા પિત્તળના પાત્રો લઈને આવ્યો હતો. એ પણ દાઉદ રાજાએ યહોવાને અર્પણ કર્યા, અને તે સાથે જે જે પ્રજાઓને તેણે તાબે કરી હતી તે સર્વનું, એટલે અરામનું, મોઆબનું, આમોન પુત્રનું, પલિસ્યોનું, અમાલેકનું તથા સુબાના રાજા રાહોબના દીકરા હદાદ એઝેરની લૂંટનું રૂપું તથા સોનું પણ તેણે અર્પણ કર્યું. દાઉદ મીઠાના નીચાણમાં 18000 અરામ્યોને મારીને પાછો આવ્યો ત્યારે તેનું નામ પ્રખ્યાત થયું. તેણે અદોમમાં થાણા બેસાડ્યા, આખા અદોમમાં તેણે થાણા બેસાડ્યા, ને સર્વ અદોમીઓ દાઉદના તાબેદાર થયા. દાઉદ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં યહોવાએ તેને ફતેહ પમાડી. દાઉદનું રાજ્ય સર્વ ઇસ્રાયેલ પર હતું, અને દાઉદ પોતે પોતાના સર્વલોકોના ફેંસલા ચૂકવતો હતો અને ન્યાય કરતો હતો. સરૂયાનો દીકરો યોઆબ સેનાપતિ હતો અને અહિલુદનો દીકરો યહોશાફાટ ઇતિહાસકાર હતો. અહિટુબનો દીકરો સાદોક તથા અબ્યાથારનો દીકરો અહિમેલેખ યાજક હતા. સરૂયા ચિટનીસ હતો અને યહોયાદાનો દીકરો બનાયા કરેથિયો તથા પરેથિયોનો પરદેશી અંગરક્ષકોનો ઉપરી હતો અને દાઉદના દીકરા મુખ્ય કારભારી હતા. શમુએલ બીજું પુસ્તક એનો નવમો અધ્યાય. શમુએલનું બીજું પુસ્તક અધ્યાય નવમો. દાઉદે પૂછ્યું કે શું શાઉલના કુટુંબનું હજી કોઈ રહ્યું છે કે યોનાથાનની ખાતર હું તેના પર કૃપા બતાવું? શાઉલના ઘરનો સીબા નામે એક ચાકર હતો. તેઓ તેને દાઉદ પાસે બોલાવી લાવ્યા. રાજાએ તેને પૂછ્યું કે શું તું સીબા છે? તેણે કહ્યું કે તારો દાસ તે જ છે. રાજાએ પૂછ્યું કે શાઉલના કુટુંબમાંનું હજી કોઈ નથી રહ્યું કે હું તેના પર દેવની કૃપા દેખાડું? સીબાએ રાજાને કહ્યું કે યોનાથાનનો એક દીકરો હજી છે, તે પગે લંગડો છે. રાજાએ તેને પૂછ્યું કે તે ક્યાં છે? સીબાએ રાજાને કહ્યું કે જો તે લો દબારમાં આમીએલના દીકરા માખીના ઘરમાં છે. ત્યારે દાઉદ રાજાએ તેને લો દબારથી આમીએલના દીકરા માખીને ઘેરથી તેડી મંગાવ્યો. શાઉલના દીકરા યોનાથાનના દીકરા મફીબોશેથે દાઉદ પાસે આવીને સાષ્ટાન દંડવન પ્રણામ કર્યા. દાઉદે કહ્યું કે મફીબોશેથ. તેણે ઉત્તર આપ્યો કે જો તારો ચાકર હાજર છે. દાઉદે તને કહ્યું કે બીમા, કેમ કે તારા પિતા યોનાથાનની ખાતર હું નક્કી તારા પર કૃપા રાખીશ, ને તારા દાદા શાઉલની સઘળી જાગીર હું તને પાછી આપીશ અને તું હંમેશા મારી મેજ પર ભોજન કરશે. તેને નમસ્કાર કરીને કહ્યું કે તારો દાસ કોણ કે મારા સરખા મોયેલા કૂતરા પર તું રહેમ નજર રાખે? પછી રાજા શાઉલના ચાકર સીબાને બોલાવીને તેને કહ્યું કે શાઉલનું કે તેના આખા કુટુંબ જે કંઈ હતું તે સર્વ મેં તારા માલિકના દીકરાને પાછું આપ્યું છે, અને તારે તથા તારા દીકરાઓએ તથા તારા ચાકરોએ તેની તરફથી તે જાગીર ખેડવી અને તેની ઉપજ તારે લાવવી કે જેથી તારા માલિકના દીકરાનું ગુજરાન ચાલે. પણ તારા માલિકનો દીકરો મફી બોશે તો હંમેશા મારી મેજ પર ભોજન કરશે. સીબાને 15 દીકરા તથા 20 ચાકર હતા. ત્યારે સીબાએ રાજાને કહ્યું કે મારા માલિક રાજાએ પોતાના દાસને જે સર્વ આજ્ઞા કરી છે તે પ્રમાણે તારે તારો દાસ વર્ષશે. રાજાએ કહ્યું મફી બોશે તો રાજાના એક દીકરાની જેમ મારી મેજ પર જમશે. અને મફી બોશેતને મીખા નામે એક દીકરો થયો. સીબાના ઘરમાં જે રહેતા હતા તે સગળા મફીબોશેતના ચાકર હતા. એમ મફીબોશેત યરૂસાલેમમાં રહ્યો, કેમ કે તે હંમેશા રાજાની મેજ પર જમતો હતો અને તે બંને પગે લંગડો હતો. શમુએલ પ્રબોધકનું બીજું પુસ્તક એનો દસમો અધ્યાય. શમુએલ પ્રબોધકનું બીજું પુસ્તક અધ્યાય દસમો. ત્યાર પછી એમ થયું કે આમોન પુત્રનો રાજા મરણ પામ્યો ને તેની જગ્યાએ તેનો દીકરો હાનુન રાજ કરવા લાગ્યો. દાઉદે કહ્યું કે જેમ નાહાસ મારા પર માયા રાખતો હતો તેમ તેના દીકરા હાનુન પર હું માયા રાખીશ. તેથી દાઉદે તેના પિતા વિશે તેને દિલાસો દેવા સારું પોતાના ચાકરો હસ્તક સંદેશો મોકલ્યો. અને દાઉદના ચાકરો આમોન પુત્રના દેશમાં ગયા. પણ આમોન પુત્રના સરદારોએ પોતાના મુરબી હાનુનને કહ્યું કે દાઉદે તારી પાસે દિલાસો દેનારને મોકલ્યા છે, તેથી શું તું એવું ધારે છે કે તે તારા પિતાનું સન્માન કરે છે? શું નગરની તપાસ કરવા, તેની વાત નીકાળવા, તેને પાયમાલ કરવા દાઉદે પોતાના ચાકરોને તારી પાસે મોકલ્યા નથી? તેથી હાનુને દાઉદના માણસોને પકડાવીને તેઓની અડધી દાઢી ઊંડાવી નાખી ને તેઓના વસ્ત્રો વચ્ચોવચમાંથી કાપી નાખીને તેઓને પાછા મોકલી દીધા. દાઉદને એ ખબર મળી ત્યારે તેણે તેઓની સામા માણસ મોકલ્યા, કેમ કે તે માણસો ઘણા શરમાતા હતા. રાજાએ કહ્યું કે તમારી દાઢી પાછી વધે ત્યાં સુધી તમે યરેખોમાં રહો ને ત્યાર પછી પાછા આવજો. આમોન પુત્ર જેવું કે અમે દાઉદની નજરમાં ધિક્કાર પાત્ર થયા છીએ, ત્યારે આમોન પુત્રએ માણસો મોકલીને બેથ રહોબના અરામીઓ તથા સોબાહના અરામીઓમાંથી 20,000 પાયદળ અને 1,000 માણસો સહિત માખાના રાજાને તથા ટોબના 12,000 માણસોને પગાર પરઠીને રાખ્યા. દાઉદે એ વિશે સાંભળ્યું ત્યારે તેણે યોઆબને યોદ્ધાઓના આખા સૈન્ય સહિત મોકલ્યો. આમોન પુત્રએ બહાર આવીને દરવાજાના નાકા આગળ વ્યૂહ રચ્યો અને સોબાના તથા રાહોબના અરામીઓ અને ટોબના તથા માખાના માણસો મેદાનમાં અડગા ઉભા હતા. હવે યોવાબે જોયું કે પોતાની આગળ તેમજ પાછળ પણ વ્યૂહ રચાયેલો છે. ત્યારે તેણે ઇસરાયેલના સર્વ ચૂંટી કાઢેલા માણસોમાંથી ચૂંટી કાઢીને તેમને અરામીઓ સામે વ્યૂહ ગોઠવ્યો અને બાકીના માણસોને તેણે પોતાના ભાઈ અભિશાના હાથની જેમ સોંપ્યા ને તેણે તેઓને આમોન પુત્રની સામે વ્યૂહમાં ગોઠવ્યા. તેણે કહ્યું કે જો અરામીઓ અમને ભારે પડે તો તું મને સહાય કરજે, પણ જો આમોન પુત્ર તને ભારે પડે તો હું તારી કુમકે આવીશ. હિંમત રાખજે ને આપણે આપણા લોકને માટે તથા આપણા દેવના નગરોને માટે મરદાનગી દાખવીએ. પછી યહોવા તેને જે સારું લાગે તે કરો. પછી યોઆબ તથા તેની સાથેના માણસો અરામીઓ સામે યુદ્ધ કરવા પાસે આવ્યા અને તેઓ તેની આગળથી નાઠા. આમોન પુત્રે જોયું કે અરામીઓ નાઠા છે ત્યારે અબીશાની આગળથી તેઓ પણ નાસીને નગરમાં પેસી ગયા. પછી યોઆબ આમોન પુત્રની પાછળથી પાછો વળીને યરૂસલેમ પાછો આવ્યો. અરામીઓ જોયું કે અમે ઇસરાયલ આગળ હારી ગયા છે ત્યારે તેઓ એકઠા થયા. હદાર એઝેરે માણસ મોકલીને નદીની પેલી પાર રહેનાર અરામીઓને તેડાવ્યા અને તેઓ હદાર એઝેરના સેનાપતિ શોબાખની સરદાર નીચે હેલામમાં આવ્યા. એ સમાચાર દાઉદને મળ્યા એટલે તે સર્વ ઇસરાયલને એકઠા કરીને યર્દન ઉતરીને હેલામ આગળ આવ્યો અને અરામીઓએ દાઉદની સામે વ્યૂહ રચ્યો ને તેઓ તેની સાથે લડ્યા અને અરામીઓ ઇસરાયલ પાસેથી સામેથી નાઠા. દાઉદે અરામીઓના 700 રથોમાંના માણસોને તથા 40,000 સવારોને મારી નાખ્યા તથા તેઓના સેનાપતિ શોબાખને એવો માર્યો કે તે મરી ગયો. જ્યારે હદાદેઝરના સગડા તાબેદાર રાજાઓ જોયું કે આપણે ઇસરાયલ આગળ હરખાધી છે ત્યારે તેઓ ઇસરાયલી સાથે સલાહ કરીને તેમના તાબેદાર થયા. તે અરામીઓ ત્યાર પછી આમોન પુત્રોની સલાહ કરતા બીતા હતા. શમુએલ પ્રબોધકનું બીજું પુસ્તક એનો 11મો અધ્યાય. શમુએલ પ્રબોધકનું બીજું પુસ્તક અધ્યાય 11મો. નવું વર્ષ બેસતા જ્યારે રાજા યુદ્ધને માટે નીકળે છે તે વખતે એમ થયું કે દાઉદે યોઆબને તેની સાથે તેના ચાકરોને તથા સર્વ ઇસરાયલને મોકલ્યા. તેઓએ આમોન પુત્રોનો નાશ કર્યો ને રાબા નગરને ઘેરો ગાળ્યો, પણ દાઉદ યરૂશાલેમમાં રહ્યો. એક સાંજે એમ થયું કે દાઉદ પલંગ પરથી ઉઠીને રાજમહેલના ધાબા પર ફરતો હતો ત્યારે તેના ધાબા પરથી એક સ્ત્રીને સ્નાન કરતા જોઈ. તે સ્ત્રી દેખાવમાં ઘણી ફૂટડી હતી. દાઉદે માણસ મોકલીને તે સ્ત્રી વિશે પૂછપરછ કરાવી. કોઈએ કહ્યું કે શું એ એલિયામની દીકરી ઉરિયા હિત્તીની સ્ત્રી બાથશેબા નથી? દાઉદે માણસ મોકલીને તેને પકડી મંગાવી. તેની પાસે મહેલમાં આવી ને તેની સાથે સૂઈ ગયો, કેમ કે તે પોતાની અશુદ્ધતાથી નાહી ધોઈને શુદ્ધ થઈ હતી. પછી તે પોતાને ઘેર પાછી ગઈ. તે સ્ત્રીને હમેલ રહ્યા ત્યારે તેણે માણસ મોકલીને દાઉદને કહ્યું કે મને દિવસ રહ્યા છે. દાઉદે યોઆબની પાસે માણસ મોકલીને કહ્યું કે ઉરિયા હિત્તીને મારી પાસે મોકલ. એટલે યોઆબે ઉરિયાને દાઉદ પાસે મોકલ્યો. ઉરિયા તેની પાસે આવ્યો ત્યારે દાઉદે તેને પૂછ્યું કે યોઆબ કેમ છે, લોકની શી ખબર છે, તથા લડાઈના શા હાલ છે? પછી દાઉદે ઉરિયાને કહ્યું કે તારા ઘેર જઈને તારા પગ ધો. ઉરિયા રાજાને ઘેરથી વિદાય થયો ને રાજા તરફથી તેની પાછળ કંઈ જમણ મોકલવામાં આવ્યું. પણ ઉરિયા તો રાજાના મહેલમાં દરવાજા પાસે પોતાના ઉપરીના સર્વ ચાકરોની સાથે સૂતો ને પોતાને ઘેર ગયો નહીં. દાઉદને ખબર મળી કે ઉરિયા ઘેર ગયો નથી. ત્યારે દાઉદે ઉરિયાને પૂછ્યું કે શું તું મુસાફરીથી આવ્યો નથી, તું તારે ઘેર કેમ ગયો નહીં? ઉરિયા દાઉદને કહ્યું કે કોશ ઇસરાયેલ તથા યહુદા રાવટીઓમાં રહે છે અને મારો મુરાબી યોઆબ તથા મારા મુરાબીના ચાકરો ખુલ્લા મેદાનમાં છાવણી નાખીને પડેલા છે, તો શું હું ખાવા પીવા તથા મારી સ્ત્રીની સાથે સુવા મારે ઘેર જાઉં? તારા તથા તારા જીવના સમ હું એ કામ કરનાર નથી. દાઉદે ઉરિયાને કહ્યું કે આજે પણ તું અહીં રહેજે ને કાલે હું તને વિદાય કરીશ. એમ ઉરિયા તે દિવસે તેને બીજા દિવસે યરૂસાલેમમાં રહ્યો. દાઉદે તેને બોલાવ્યો ત્યારે તેની આગળ તેણે ખાધું પીધું અને દાઉદે તેને મસ્ત બનાવ્યો અને સાંજે તે તેના ખાટલા પર પોતાના મુરબીના ચાખણ સાથે સુવા ગયો, પણ પોતાને ઘેર ગયો નહીં. સવારે એમ થયું કે દાઉદે યોઆબ પર પત્ર લખ્યો ને ઉરિયા હસ્તક તે મોકલ્યો. ત્યાં પત્રમાં એમ લખ્યું કે તમે ઉરિયાને દારૂણ યુદ્ધને મોખરે રાખજો ને તેની પાસેથી તમે દૂર ખસી જજો કે તે જાનથી માર્યો જાય. અને એમ થયું કે યોઆબ નગરને ઘેરો ગાળતો હતો ત્યારે જે જગા વિશે તે જાણતો હતો કે કે ત્યાં સુરવીર માણસો છે. તે જગાએ તેણે ઉરિયાને રાખ્યો. નગરના માણસો બહાર નીકળીને યુવાબની સાથે લડ્યા અને લોકોમાંથી એટલે દાઉદના સૈનિકોમાંથી કેટલાક પડ્યા. ઉરિયા હિતી પણ માર્યો ગયો. ત્યારે યુવાબે લડાઈનો સર્વ અહેવાલ દાઉદને કહાવી મોકલ્યો અને તેણે હલકારને ફરમાવ્યું કે લડાઈનો આ સર્વ અહેવાલ તું રાજાને કહી રહે. ત્યાર પછી એમ થાય કે જો રાજા ક્રોધે ભરાઈને તને એમ કહે કે લડવા સારું નગરની એટલા બધા નજીક તમે કેમ ગયા? શું તમે જાણતા નહોતા કે તેઓ કોર્ટ પરથી બાણો મારશે? યરૂબેશેતના દીકરા અહીમેલેખને કોણે માર્યો? એક સ્ત્રીએ કોર્ટ પરથી ઘંટીનું ઉપલું પણ નાખ્યાથી તે તેબેસમાં મરણ પામ્યો કે નહીં? છતાં તમે એટલા બધા કોર્ટની નજીક કેમ ગયા? ત્યારે તું કહેજે કે તારો દાસ ઉરિયા હિત્તી પણ માર્યો ગયો છે. પછી હેલકારો વિદાય થયો ને ત્યાર પછી જઈને ને ત્યાં જઈને જે સમાચાર લઈને યુવાબે તેને મોકલ્યો હતો તે સર્વ સમાચાર તેના દાઉદને કહ્યા. અને હલકારાએ દાઉદને કહ્યું કે તે માણસો અમને પાછા હટાવીને અમારી સામે મેદાનમાં બહાર આવ્યા, એટલે દરવાજામાં પેસતા સુધી અમે તેની ઉપર ધસારો કર્યો. ધનુર્ધારીઓ કોર્ટ પરથી તારા ચાકરો પર બાણ ફેંક્યા, તેથી રાજાના સૈનિકોમાંથી કેટલાક માર્યા ગયા ને તારો દાસ ઉરિયા હિત્તી પણ માર્યો ગયો. ત્યારે દાઉદે હલકારને કહ્યું કે તું યુવાબને એમ કહેજે કે એથી તું દુઃખી ન થતો, કેમ કે તરવાર તો જેમ એકને તેમ બીજાને કાપી નાખે જ. નગર વિરુદ્ધ વધારે સખત યુદ્ધ મચાવીને તેનો પરાજય કર અને તું તેને હિંમત આપજે. જ્યારે ઉરિયાની સ્ત્રીએ સાંભળ્યું કે મારો પતિ ઉરિયા મરણ પામ્યો છે ત્યારે તેણે પોતાના પતિને લીધે શોક પાળ્યો. શોક પૂરો થયા પછી દાઉદે માણસ મોકલીને તેને પોતાને ઘેર બોલાવી અને તે તેની સ્ત્રી થઈ ને તેને તેના પેટનો પુત્ર થયો. પણ દાઉદે જે કૃત્ય કર્યું હતું તે યહોવાની દ્રષ્ટિમાં ખોટું લાગ્યું.
શમુએલનું બીજું પુસ્તક એનો 12મો અધ્યાય. પછી યહોવાએ નાથાનને દાઉદ પાસે મોકલ્યો. તેણે તેની પાસે આવીને તેને કહ્યું કે એક નગરમાં બે માણસ હતા, એક શ્રીમંત ને બીજો દરિદ્રી. શ્રીમંત માણસ પાસે પુષ્કળ ઘેટા તથા ઢોરઢાક હતા, પણ દરિદ્રી પાસે એક નાની ઘેટી સિવાય બીજું કંઈ નહોતું. તેણે તે વેચાતી લઈને પાળી હતી. તે તેની સાથે ને તેના છોકરા સાથે ઉછરી હતી. તેના પોતાના કોળિયામાંથી તે ખાતી, તેના પોતાના પ્યાલામાંથી તે પીતી હતી ને તેની ગોદમાં તે સૂતી હતી ને તે તેને દીકરી સમાન હતી. તે શ્રીમંત માણસને ત્યાં એક વટેમાર્ગુ આવ્યો. પોતાને ત્યાં આવેલા વટેમાર્ગુને માટે રાંધવા માટે તેણે પોતાના ઘેટા તથા ઢોરમાંથી કંઈ લઈ લીધું નહીં, પણ પેલા દરિદ્રી માણસની ઘેટી લઈ લીધી ને પોતાને ત્યાં આવેલા માણસને સારું તે રાંધી. તે માણસ પર દાઉદનો ક્રોધ બહુ સળગ્યો અને તેણે નાથાનને કહ્યું કે જીવતા યહોવાના સામ, જે માણસે એ કૃત્ય કર્યું છે તે મરણ પામવા યોગ્ય છે અને તેને તે ઘેટીને બદલે 4 ગણું પાછું આપવું પડશે, કેમ કે તેણે આવું નિર્દય કૃત્ય કર્યું ને તેને કંઈ દયા આવી નહીં. અને નાથાને દાઉદને કહ્યું કે તું જ તે માણસ છે. ઇસરાયલનો દેવ યહોવા કહે છે કે મેં તને ઇસરાયલ પર રાજા તરીકે અભિષેક કર્યો, મેં તને શાઉલના હાથમાંથી છોડાવ્યો અને મેં તારા માલિકનું ઘર તને આપ્યું, તારા માલિકની પત્નીઓ તારી ગોદમાં આપી ને તને ઇસરાયલનું તારી યહૂદિયાનું ઘર આપ્યું, અને એ જો કમી પડત તો હું તને ફલાણા ફલાણા વાના પણ આપત. તે શા માટે યહોવાનું વચન તુચ્છ ગણીને તેની દ્રષ્ટિમાં ભૂંડું કર્યું છે? ઉરિયા હિત્તીને ત્યાં તરવારથી મરાવ્યો છે ને તેને આમોન પુત્રની તરવારથી મારી નંખાવીને તેની પત્નીને ત્યાં તારી પત્ની કરી લીધી છે. તો હવે તરવાર તારા ઘરમાંથી કદી દૂર થશે નહીં, કેમ કે તે મને તુચ્છ કર્યો છે. ને ઉરિયા હિત્તીની પત્નીને લઈને પોતાની પત્ની કરી લીધી છે. યહોવા એમ કહે છે કે જો હું તારા ઘરમાંથી જ તારી વિરુદ્ધ ખલેલ ઉભી કરીશ, હું તારી નજર આગળ તારી સ્ત્રીઓને લઈને તે તારા પડોશીને આપીશ ને આ સૂર્યને દેખતા તે તારી સ્ત્રીઓની આંભળું લેશે, કેમ કે તે એ ગુપ્ત રીતે કર્યું છે, પણ હું આ કામ સર્વ ઇસરાયલને દેખતા તાર સૂર્યને દેખતા કરીશ. અને દાઉદે નાથાને કહું કે મેં યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે. અને નાથાને દાઉદને કહું કે યહોવાએ પણ તારું પાપ દૂર કર્યું છે, તું મરીશ નહીં. તો આપણા આ કૃત્યથી તે યહોવાના શત્રુઓને તેની નિંદા કરનારનો મોટો પ્રસંગ આપ્યો છે, માટે જે દીકરો તારે ત્યાં આવતર્યો છે તે નક્કી મરી જશે. પછી નાથાન પોતાને ઘેર ગયો. દાઉદનું જે બાળક ઉરિયાની સ્ત્રીને પેટે થયું તેને યહોવાએ મરજ લાગુ કર્યો ને તે બહુ માદું પડ્યું, માટે દાઉદે તે બાળકને માટે દેવની આગળ કાલાવાલા કર્યા અને દાઉદે ઉપવાસ કર્યો ને અંદર જઈને આખી રાત જમીન પર તે પડી ગયો. તેને જમીન પરથી ઉઠાડવા સારું તેના ઘરના વડીલો ઉઠીને તેની પાસે ઉભા રહ્યા, પણ તે ઉઠ્યો નહીં. તેમ તેઓની સાથે તેણે રોટલી પણ ખાધી નહીં. સાતમે દિવસ એમ થયું કે તે બાળક મરણ પામ્યું અને બાળક મરી ગયું છે એ ખબર તેને કહેતા દાઉદના ચાકરો બી ગયા, કેમ કે તેઓએ કહ્યું કે જો બાળક જીવતું હતું ત્યારે આપણે તેની સાથે બોલતા તો તે આપણું કહેવું સાંભળતો નહીં, ત્યારે બાળક મરી ગયું છે એમ જો આપણે તેને કહીએ તો તે કેટલો બધો દુઃખી થશે. પણ દાઉદે જોયું કે મારા ચાકરો એકબીજાના કાનમાં વાતો કરે છે, ત્યારે દાઉદ સમજ્યો કે બાળક મરી ગયું છે. અને દાઉદે પોતાના ચાકરોને પૂછ્યું કે શું બાળક મરી ગયું, તેઓએ તેને કહ્યું કે તે મરી ગયું છે. ત્યારે દાઉદ જમીન પરથી ઉઠ્યો ને સ્નાન કરીને તેણે પોતાને અંગે અત્તર ચોળ્યું ને પોતાના વસ્ત્ર બદલ્યા અને યહોવાના ઘરમાં જઈને તેણે ભજન કર્યું. પછી તે પોતાને ઘેર પાછો આવ્યો. પછી તેણે માંગ્યું ત્યારે તેઓ તેની આગળ અન્નપૂર્સ્યું અને તેણે તે ખાધું. ત્યારે તેના ચાકરોએ તેને કહ્યું કે તે આ જે કર્યું છે તે શું છે, બાળકના જીવતા તું ઉપવાસ તથા વિલાપ કરતો હતો પણ બાળક મરી ગયું, પછી ત્યાં ઉઠીને અન્ન ખાધું. તેણે કહ્યું કે બાળકના જીવતા હું ઉપવાસ તથા વિલાપ કરતો હતો કેમ કે મેં ધાર્યું કે કોણ જાણે કે યહોવા મારા પર કૃપા કરીને બાળકને જીવતું નહીં રાખે, પણ હવે તે મરણ પામ્યું છે તો શા માટે મારે ઉપવાસ કરવો, શું હું તેને પાછો લાવી શકું એમ છું, હું તેની પાસે જઈશ પણ તે મારી પાસે નહીં જ આવે. પછી દાઉદે પોતાની સ્ત્રી બાતશેબાને દિલાસો દીધો ને તેની પાસે જઈને તેની સાથે સૂતો અને તેને પુત્રનો પ્રસવ થયો અને તેનું નામ તેણે સુલેમાન પાડ્યું અને તેના પર યહોવાની પ્રીતિ હતી અને તેણે નાથાન પ્રબોધકની મારફત સંદેશો મોકલ્યો ને તેણે યહોવાની ખાતર તેનું નામ યદીદયા પાડ્યું. યદીદયા એટલે પ્રભુનો વાલો. પછી યોઆબે આમોન પુત્રના રાબા પર હલ્લો કરીને રાજધાની નગર કબજે કર્યું અને યોઆબે દાઉદ પાસે માણસો મોકલીને કહ્યું કે મેં રાબા પર હલ્લો કર્યો છે, હા મેં તેનું જળનગર કબજે કર્યું છે, તો હવે બાકીના લોકને એકઠા કર ને નગરની સામે છાવણી નાખીને તે સર કર, નહીં તો તે નગર હું લઈ લઈશ ને તે મારા નામથી ઓળખાશે. પછી દાઉદ સર્વ લોકને એકઠા કરીને રાબા ગયો ને તેના પર હલ્લો કરીને તે સર કર્યું. તેણે તેઓના રાજાનો મુંગટ તેને માથેથી ઉતારી લીધો. તે વજનમાં એક તાલન સોનાનો હતો ને મૂલ્યવાન રત્નો તેમાં જડેલા હતા અને તે દાઉદની માથે મૂકવામાં આવ્યો અને તે નગરમાંથી પુષ્કળ લૂંટ મેળવીને તે બહાર આવ્યો અને તેમાંના લોકોને બહાર લાવીને તેણે તેઓ પર કરવતો લોઢાની પંજેઠીઓ તથા લોઢાની કુહાળીઓ ચલાવી ને ઈંટોની ભઠ્ઠીઓમાં થઈને તેમને ચલાવ્યા. આમોન પુત્રના સઘળા નગરોને તેણે એમ જ કર્યું. પછી દાઉદ સર્વલોક યરૂસાલેમમાં પાછા આવ્યા.
શમુએલનું બીજું પુસ્તક એનો 13મો અધ્યાય. શમુએલનું બીજું પુસ્તક અધ્યાય 13મો. ત્યાર પછી એમ થયું કે દાઉદના દીકરા આબશાલોમને તામાર નામે એક સુંદર બહેન હતી અને દાઉદના દીકરા આમનોનને તેનો મોહ લાગ્યો હતો. આમનોન પોતાની બહેન તામાર માટે એટલો બધો વ્યાકુળ થયો કે તે માદો પડ્યો, કેમ કે તે કુંવારી હતી અને તેને કંઈ પણ કરવું તે આમનોનને મુશ્કેલ લાગ્યું. પણ દાઉદના ભાઈ શિમઆનો યોનાદાબ નામે દીકરો આમનોનનો મિત્ર હતો અને યોનાદાબ ઘણો પક્કો માણસ હતો. તેણે તેને કહ્યું કે હે રાજપુત્ર, તું રોજ રોજ કેમ સુકાતો જાય છે, શું મને તું નહીં કહે? આમનોને તેને કહ્યું, મારા ભાઈ આબશાલોમની બહેન તામારનો મને મોહ લાગ્યો છે. યોનાદાબે તેને કહ્યું કે તારા પલંગ પર સૂઈ જઈને માદો હોવાનો ઢોંગ કર અને તારો પિતા તને જોવા આવે ત્યારે તેને કહેજે કે મારી બહેન તામાર મારી પાસે આવીને મને ખાવાને અન્ન આપે ને મારા દેખતા રસોઈ બનાવે કે હું તે જોઉં ને તેના હાથે ખાઉં, એવી ગોઠવણ કૃપા કરીને કરો. પછી આમનોન સૂઈ ગયો ને માદો હોવાનો ઢોંગ કર્યો અને રાજા તેને જોવા આવ્યો ત્યારે આમનોને તેને કહ્યું કે કૃપા કરીને મારી બહેન તામારને મોકલો કે મારા દેખતા તે મારે માટે બે પોળીઓ બનાવે ને હું તેના હાથે ખાઉં. ત્યારે દાઉદે તામારને ઘેર માણસ મોકલીને કહ્યું કે હમણાં તારા ભાઈ આમનોને ઘેર જઈને તેને માટે રસોઈ બનાવ
તેથી તામાર પોતાના ભાઈ આમ્નોનને ઘેર ગઈ તો તે સૂતેલો હતો. તેણે આટો લઈને મસળ્યો ને તેના દેખતા પોળીઓ બનાવીને તે પોળીઓ શેકી. પછી તેણે તવો લઈને તેની આગળ તે ઠાલવી, પણ તેણે ખાવા ના પાડી. આમ્નોને કહ્યું કે સર્વ માણસોને મારી પાસેથી બહાર મોકલી દે. એટલે સર્વ માણસો તેની પાસેથી બહાર ગયા. આમ્નોને તામારને કહ્યું કે ખાવાનું શયનગૃહમાં લાવ કે હું તારા હાથે ખાઉં. પોતે જે પોળીઓ બનાવી હતી તે લઈને તામાર પોતાના ભાઈ આમ્નોન પાસે શયનગૃહમાં લાવી અને તે ખાવાને તેની પાસે લાવી. ત્યારે તેણે તેને પકડીને કહ્યું કે આવ મારી બહેન, મારી સાથે સૂઈ જા. તેણે તેને ઉત્તર આપ્યો કે નહીં મારા ભાઈ, મારા પર બળાત્કાર કરીશ નહીં, કેમ કે ઇસરાયેલમાં એવું કંઈ થવું ન જોઈએ. એવી મૂર્ખાય તું ન કર અને હું મારી ફજીત લઈને ક્યાં જાઉં? વળી તું તો ઇસરાયેલમાં એક મૂર્ખ જેવો બનીશ. તો હવે મહેરબાની કરીને તું રાજાને કહે, કેમ કે તે મને તારાથી પાછી રાખશે નહીં. અને તેણે તેનું કહેવું માન્યું નહીં, પણ તેના કરતા બળવાન હોવાથી તેના પર બળાત્કાર કરીને તેની સાથે સૂઈ ગયો. ત્યાર પછી આમ્નોનને તેના પર અતિશય ધિક્કાર આવ્યો, કારણ કે જે પ્રેમથી તે તેને ચાહતો હતો તે કરતા જે ધિક્કાર તેને તેના પર આવ્યો તે મોટો હતો. આમ્નોને તેને કહ્યું કે ઉઠ, જતી રહે. ત્યારે તેણે તેને કહ્યું કે એમ નહીં, કેમ કે જે કુકર્મ તે મારી સાથે કર્યું છે તે કરતા મને કાઢી મૂકવી એ વધારે ભૂંડું છે. પણ તેણે તેનું કહેવું સાંભળ્યું નહીં. પછી તેણે પોતાની સારવાર કરનાર જુવાનને બોલાવીને કહ્યું કે આ સ્ત્રીને હમણાં મારી પાસેથી બહાર કાઢી મૂકીને તેની પાછળ બારણું બંધ કર. અને તેણે નવરંગી વસ્ત્ર પહેરેલા હતા, કેમ કે રાજાની કુંવારી દીકરીઓ એવા જામા પહેરતી હતી. પછી તેના ચાકરે તેને બહાર કાઢી મૂકીને તેની પાછળ બારણું બંધ કર્યું અને તામારે પોતાના માથા પર રાખ નાખી ને પોતે પહેરેલું નવરંગી વસ્ત્ર ફાડ્યું અને પોતાના હાથ માથા પર મૂકીને મોટેથી રડતી રડતી તે ચાલી ગઈ. તેના ભાઈ આબશાલોમે તેને પૂછ્યું કે શું તારો ભાઈ આમ્નોન તારી પાસે આવ્યો હતો? પણ હવે મારી બહેન છાની રહે, તે તારો ભાઈ છે એ વાત મનમાં ન લાવીશ. અને તામાર પોતાના ભાઈ આબશાલોમને ઘેર લાચાર સ્થિતિમાં રહી. પણ દાઉદ રાજાએ એ સર્વ વાતો સાંભળી ત્યારે તેને ઘણો ક્રોધ ચડ્યો. આબશાલોમે આમ્નોનને સારું કે નરસું કંઈ કહ્યું નહીં, કેમ કે આબશાલોમને આમ્નોન પર ક્રોધ ચડ્યો હતો, કારણ કે તેણે તેની બહેન તામાર પર બળાત્કાર કર્યો હતો. પૂરા 2 વર્ષ થયા પછી એમ થયું કે એફ્રાઇમ પાસેના બાલ હાસોરમાં આબશાલોમે ઘેટા કાતરનારાઓને બોલાવેલા હતા. ત્યારે આબશાલોમે રાજાના સર્વ પુત્રોને નોતર્યા અને આબશાલોમે રાજા પાસે આવીને કહ્યું કે હવે જો તારા આ દાસને ત્યાં કાતરનારા આવેલા છે તો કૃપા કરીને રાજાએ તથા તેના ચાકરોએ આપના સેવકની સાથે આવવું. રાજાએ આબશાલોમને કહ્યું કે એમ નહીં મારા દીકરા, અમે સર્વ તો નહીં આવીએ, રખેને અમે તને ભારૂપ થઈએ. અને તેણે તેને આગ્રહ કર્યો પરંતુ તે ગયો નહીં, પણ તેણે તેને આશીર્વાદ દીધો. પછી આબશાલોમે કહ્યું કે જો એમ નહીં તો કૃપા કરીને મારા ભાઈ આમ્નોનને અમારી સાથે આવવા દે. રાજાએ તેને કહ્યું કે તે તારી સાથે શા માટે આવે? પણ આબશાલોમે તેને આગ્રહ કર્યો માટે તેણે આમ્નોનને તથા રાજાના સર્વ પુત્રોને તેની સાથે જવા દીધા. આબશાલોમે પોતાના ચાકરોને આજ્ઞા કરી કે આમ્નોનનું મન દ્રાક્ષરસથી મગ્ન થઈ જાય તે ધ્યાનમાં રાખજો અને હું તમને કહું કે આમ્નોનને મારો ત્યારે તેને મારી નાખજો, બીશો નહીં. શું મેં તમને આજ્ઞા આપી નથી? હિંમતવાન અને સુરવીર થજો. અને આબશાલોમે આજ્ઞા આપી હતી તેમ તેના ચાકરોએ આમ્નોનને કહ્યું. ત્યારે રાજાના સગળા પુત્રો ઉઠ્યા અને દરેક જણ પોતપોતાના ખચ્ચર પર બેસીને નાસી ગયો. તેઓ માર્ગમાં હતા એટલામાં એમ થયું કે દાઉદને એવા સમાચાર મળ્યા કે આબશાલોમે રાજાના સગળા પુત્રોને મારી નાખ્યા છે ને તેઓમાંથી એક પણ બચ્યો નથી. ત્યારે રાજાએ ઉઠીને પોતાના વસ્ત્ર ફાળ્યા ને તે જમીન પર પડ્યો. તેના સર્વ ચાકરો ફાટેલા વસ્ત્ર પહેરીને તેની પાસે ઉભા રહ્યા. દાઉદના ભાઈ શિમાનના પુત્ર યોનાદાબે રાજાને કહ્યું કે મારા મુરબ્બીએ એવું ન ધારવું કે તેઓએ સર્વ જુવાનોને એટલે રાજાના પુત્રોને મારી નાખ્યા છે, માત્ર આમ્નોન મરણ પામ્યો છે. જે દિવસે તેણે આબશાલોમની બહેન તામાર પર બળાત્કાર કર્યો ત્યારથી તેણે કરેલા ઠરાવ મુજબ એ થયું છે. માટે હવે રાજાના સર્વ પુત્રો મરણ પામ્યા છે એમ ધારીને મારા મુરબ્બી રાજાએ પોતાના મનમાં દુઃખી થવું નહીં, કેમ કે માત્ર આમનોન મરણ પામ્યો છે. પણ આબશાલોમ નાઠો અને જે જુવાન ચોકી કરતો હતો તેણે પોતાની આંખો ઊંચી કરીને જોયું તો જુઓ તેની પાછળના પર્વતની બાજુએ માર્ગે ઘણા લોક આવતા હતા. યોનાદાબે રાજાને કહ્યું કે જો રાજાના પુત્રો આવી પહોંચ્યા છે, જેમ તારા દાસે કહ્યું તેમ જ છે. તે બોલી રહ્યો કે તરત એમ થયું કે જુઓ રાજાના પુત્રો આવી પહોંચ્યા ને પોક મૂકીને રડ્યા, અને રાજા તથા તેની સાથે તેના સર્વ ચાકરો પણ બહુ રડ્યા. પણ આબશાલોમ નાસીને ગશુરના રાજાની એટલે આમીહુરના દીકરા તાલમાઈની પાસે જતો રહ્યો અને દાઉદ પોતાના પુત્રને માટે દરરોજ શોક કરતો. એમ આબશાલોમ નાસીને ગશુર જતો રહ્યો ને ત્યાં 3 વર્ષ રહ્યો. દાઉદ રાજાનો જીવ આબશાલોમને મળવા જવા માટે તલપતો હતો, કેમ કે આમનોનના મરણ વિશે તો તેને દિલાસો મળ્યો હતો.
શમુએલનું બીજું પુસ્તક એનો 14મો અધ્યાય. શમુએલનું બીજું પુસ્તક અધ્યાય 14. હવે સરૂયાનો દીકરો યોઆબ સમજી ગયો કે રાજાનું મન આબશાલોમની તરફ છે, અને યોઆબે તકોઆમાં માણસ મોકલીને ત્યાંથી એક ચતુર સ્ત્રીને બોલાવીને તેને કહ્યું કે કૃપા કરીને તું શોક પાડનારનો વેશ ધારણ કરીને ને શોકના વસ્ત્ર પહેરીને તારે અંગે તેલ ન લગાડતા મરી ગયેલાને માટે ઘણા દિવસથી શોક પાડનાર સ્ત્રીના જેવી થા, અને રાજાની પાસે અંદર જઈને તેની સાથે આ રીતે વાત કર. શું શું કહેવું તે યોઆબે તેના મોંમાં મૂક્યું. તકોઆની સ્ત્રીએ રાજા સાથે વાત કરતી વખતે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કહ્યું કે હે રાજા, સહાય કર. રાજાએ તેને પૂછ્યું તને શું દુઃખ છે. તેણે ઉત્તર આપ્યો કે હું ખરેખર વિધવા સ્ત્રી છું, મારો પતિ મરી ગયો છે, તારી દાસીને 2 દીકરા હતા, તે બંને ખેતરમાં ઝઘડી પડ્યા, તેઓને છૂટા પાડનાર કોઈ ન હોવાથી એકે બીજાને મારીને ઠાર કર્યો. આથી જો આખું કુટુંબ આ તારી દાસીની વિરુદ્ધ ઉઠ્યું છે, અને તેઓ કહે છે કે જેણે પોતાના ભાઈને મારી નાખ્યો તેને અમારે સ્વાધીન કર, કે જે તેના ભાઈને તેણે મારી નાખ્યો તેના જીવને બદલે અમે તેનો જીવ લઈએ ને એમ વારસનો પણ નાશ કરીએ. આ પ્રમાણે તેઓ મારો બાકી રહેલો અંગારો હોલવી નાખશે ને મારા પતિનું નામ કે શેષ ધરતીના પૃષ્ઠ પર રહેવા દેશે નહીં. રાજાએ તે સ્ત્રીને કહ્યું કે તું તારે ઘેર જા ને તારા વિશે હું હુકમ કરીશ. તકોવાની સ્ત્રીએ રાજાને કહ્યું કે હે મારા મુરબ્બી રાજા, આ અન્યાય મારા પર તથા મારા પિતાના કુટુંબ પર હોજો, પણ રાજા તથા તેનું રાજ્યસન નિર્દોષ રહેજો. રાજાએ કહ્યું જે કોઈ તને કંઈ કહે તેને મારી પાસે લાવજે ને તે ફરીથી તને અળગશે નહીં. ત્યારે તેણે કહ્યું કે રાજા કૃપા કરીને પોતાના દેવ યહોવાનું સ્મરણ કર કે ખૂનનું વેર લેનારાઓ બીજો વધારે નાશ ન કરે, નહીં તો તેઓ મારા દીકરાનો નાશ કરશે. તેણે કહ્યું કે જીવતા યહોવાના સમ તારા દીકરાનો એક વાળ પણ જમીન પર પડે તો. ત્યારે તે સ્ત્રીએ કહ્યું કે કૃપા કરીને તારી દાસીને મારા મુરબ્બી રાજા આગળ એક વાત કહેવા દે. તેણે કહ્યું કે બોલ. તે સ્ત્રીએ કહ્યું તો દેવના લોકની વિરુદ્ધ તે એવી યુક્તિ કેમ રચી છે, કેમ કે એ વચન ઉચ્ચારતા રાજા પોતે અપરાધી જેવો ઠરે છે, કારણ કે રાજા પોતાના દેશ નિકાલ કરેલા માણસને પાછો ઘેર તેડાવતો નથી. આપણે બધાએ મરવું એ નક્કી છે ને જમીન પર ઢળેલું પાણી ફરી એકઠું થઈ શકતું નથી, તેના જેવા આપણે પણ છીએ, અને દેવ કોઈનો જીવ લેતો નથી પણ ઉપાયો યોજે છે, એ માટે કે જેને કાઢી મૂકવામાં આવેલો છે તે તેનાથી હંમેશા દૂર ન રહે. માટે હવે મારા મુરબ્બી રાજાને એ વાત કહેવા હું આવી છું. એનું કારણ એ કે લોકોએ મને બીવડાવી છે, અને તારી દાસીએ કહ્યું કે હવે હું રાજાની સાથે વાત કરીશ. કદાચ એમ બને કે રાજા પોતાની દાસીની વિનંતી ફળીભૂત કરે, કેમ કે મારી વાત સાંભળીને
જે માણસ મને તથા મારા દીકરાને દેવના વારસામાંથી નષ્ટ કરવા ઈચ્છે છે તેના હાથમાંથી રાજા પોતાની દાસીને છોડાવશે. પછી તારી દાસીએ કહ્યું કે કૃપા કરીને મારા મુરબી રાજાનું વચન દિલાસારૂપ થાઓ, કેમ કે મારો મુરબી રાજા સારા નરસાની પારખ કરવામાં દેવના દૂત જેવો છે અને તારો દેવ્ય હોવા તારી સાથે રહો. ત્યારે રાજાએ ઉત્તર આપીને તે સ્ત્રીને કહ્યું કે જે કંઈ વાત હું તને પૂછું તેમાંનું કંઈ પણ કૃપા કરીને મારાથી છુપાવીશ નહીં. તે સ્ત્રીએ કહ્યું કે મારા મુરબ્બી રાજા બોલો. ત્યારે રાજાએ પૂછ્યું, શું આ સર્વ કામમાં યુવાબનો હાથ તારી સાથે છે? તે સ્ત્રીએ ઉત્તર આપ્યો કે મારા મુરબ્બી રાજા, તારા જીવના સમ, કે જે કંઈ મારો મુરબ્બી રાજા બોલ્યો છે તેથી જમણી કે ડાબી ગમ કોઈ ફરી શકતું નથી, કેમ કે તારા ચાકર યુવાબે મને આજ્ઞા આપી ને તેણે આ સર્વ વાતો તારી દાસીના મોમાં મૂકી. એ વાતને જુદું રૂપ આપવા માટે તારા ચાકર યુવાબે આ કામ કર્યું છે અને પૃથ્વી પર જે કંઈ છે તે જાણવામાં મારો મુરબ્બી દેવના દૂત જેવો જ્ઞાની છે. રાજા યુવાબને કહ્યું કે હવે જો મેં એમ તો કર્યું છે, માટે જઈને જુવાન આબસલોમને પાછો બોલાવી લાવ. યુવાબે શાસ્તાન દનવત પ્રણામ કર્યા અને રાજાને ધન્યવાદ આપ્યો અને યુવાબે કહ્યું કે હે મારા મુરબ્બી રાજા, આજે તારો ચાકર જાણે છે કે હું તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છું, કેમ કે રાજાએ પોતાના ચાકરની વિનંતી સ્વીકારી છે. પછી યુવાબ ઉઠીને ગશુર જઈને આબસલોમને યરૂસલેમ બોલાવી લાવ્યો. રાજાએ કહ્યું કે તે પોતાને ઘેર જાય, પણ મારું મોં તે ન જુએ. તેથી આબસલોમ પોતાને ઘેર ગયો અને રાજાનું મોં જોવા પામ્યો નહીં. હવે સૌંદર્યની બાબતમાં આખા ઇસરાયલમાં કોઈ પણ માણસ આબસલોમના જેવો પ્રશંસાપાત્ર નહોતો. તેના પગના તળિયાથી તે માથાના તાલકા સુધી તેનામાં કંઈ પણ ખોળ ન હતી. જ્યારે તે માથું મૂંડાવતો, હવે દર વર્ષને અંતે તે મૂંડાવતો, પોતા પર વાળનો ભાર થતો માટે તે મૂંડાવતો હતો. ત્યારે તે પોતાના માથાના વાળ તોડતો ને તેનું વજન રાજાના તોલ પ્રમાણે 200 શેકેલ થતું. આબસલોમને 3 દીકરા તથા તામાર નામની 1 દીકરી થયા હતા. તે સ્ત્રી ખૂબસૂરત હતી. આબસલોમ યરૂસલેમમાં પૂરા 2 વર્ષ રહ્યો, તેમ છતાં તે રાજાનું મોં જોવા પામ્યો નહીં. ત્યારે આબસલોમે યુવાબને રાજા પાસે મોકલવા માટે તેડાવ્યો, પણ તેની પાસે આવવા ચાહતો નહોતો. તેણે ફરી બીજી વાર માણસ મોકલ્યું, પણ તે આવ્યો નહીં. માટે તેણે પોતાના ચાકરને કહ્યું કે જુઓ, યુવાબનું ખેતર મારા ખેતરની પાસે છે, તેમાં તેના ઊભા જવું છે, તમે જઈને તેમાં આગ મૂકો. અને આબસલોમના ચાકરોએ તે ખેતરમાં આગ મૂકી. ત્યારે યુવાબ ઉઠીને આબસલોમ પાસે તેને ઘેર ગયો ને તેને કહ્યું કે તારા ચાકરોએ મારા ખેતરમાં આગ કેમ મૂકી? આબસલોમે યુવાબને ઉત્તર આપ્યો કે જો મેં તારી પાસે માણસ મોકલીને કહ્યું કે અહીં આવ, કે હું તને રાજા પાસે મોકલીને કહું કે ગશુરથી હું શા માટે આવ્યો છું, હું હજુ ત્યાં જ રહ્યો હોત તો મારું વધારે હિત થાત, તો હવે હું રાજાનું મોં જોઉં એવું કરાવ, મારામાં કંઈ અન્યાય હોય તો તે મને બેલાશક મારી નાખે. તેથી યુવાબે રાજા પાસે જઈને તેને ખબર આપી. તેને આબસલોમને બોલાવ્યો, ત્યારે તે રાજા પાસે આવ્યો અને તેણે રાજાને શાસ્તાન દંડવત કર્યા અને રાજાએ આબસલોમને ચુંબન કર્યું.
સમુએલ પ્રબોધકનું બીજું પુસ્તક એનો 15મો અધ્યાય. સમુએલ પ્રબોધકનું બીજું પુસ્તક અધ્યાય 15મો. ત્યાર પછી એમ થયું કે આબસલોમે પોતાને માટે રથ, ઘોડા તથા પોતાની આગળ દોડવા માટે 50 માણસો તૈયાર કર્યા અને આબસલોમ મોટી સવારે ઉઠીને દરવાજાના રસ્તાની બાજુએ ઉભો રહ્યો. અને એમ થતું કે કોઈ માણસની એવી ફરિયાદ હોય કે જેના ચુકાદા માટે રાજા પાસે જવું પડે, ત્યારે આબસલોમ તેને બોલાવીને પૂછતો કે તું કયા નગરનો છે? ત્યારે તે કહેતો કે તારો દાસ ઇસરાયલના ફલાણા કુળમાંનો છે. આબસલોમ તેને કહેતો કે જો તારી ફરિયાદ ખરી તથા વાજબી છે, પણ તારું સાંભળવા માટે રાજા તરફથી ઠરાવેલો કોઈ માણસ નથી. પછી આબસલોમ કહેતો કે આદેશમાં મને ન્યાયાધીશ ઠરાવવામાં આવે અને દાવા કે તકરારવાળો દરેક માણસ મારી પાસે આવે ને હું તેનો ફેંસલો કરું તો કેવું સારું. અને એમ થતું
કે કોઈ માણસ તેને નમસ્કાર કરવા માટે પાસે આવતો ત્યારે તે હાથ લાંબા કરીને તેને ભેટીને તેને ચુંબન કરતો. ઇસરાયેલના જે માણસો રાજા પાસે ન્યાય માંગવા આવતા તે સર્વની સાથે આપસલોમ એ પ્રમાણે વર્તતો. એ પ્રમાણે આપસલોમે ઇસરાયેલના માણસોના હૃદય હરી લીધા. 4 વર્ષ પછી એમ થયું કે આપસલોમે રાજાને કહ્યું કે મેં યહોવા આગળ માનતા રાખી છે તે ઉતારવા માટે કૃપા કરીને મને હેબ્રોન જવા દે, કેમ કે તારો સેવક આરામના ગસુરમાં રહેતો હતો ત્યારે મેં એવી માનતા રાખી હતી કે જો યહોવા મને નક્કી યરૂસલેમમાં પાછો લાવશે તો હું યહોવાની આરાધના કરીશ. રાજાએ તેને કહ્યું કે શાંતિએ જા, એટલે તે ઉઠીને હેબ્રોન ગયો. પણ આપસલોમે ઇસરાયેલના સઘળા કુળોમાં જાસૂસો મોકલીને કહાવ્યું કે તમે રણસિંગડાનો અવાજ સાંભળો કે તરત તમારે કહેવું કે હેબ્રોનમાં આપસલોમ રાજા છે. નોતરેલા 200 માણસો યરૂસલેમથી આપસલોમ સાથે ગયા હતા. તેઓ ભોળપણમાં ગયા હતા અને તેઓ કંઈ જાણતા ન હતા. આપસલોમ યજ્ઞ કરતો હતો તે દરમિયાન તેણે દાઉદના મંત્રી અહિથોફેલ ગિલોનીને તેના નગરની એટલે ગિલો નગરથી બોલાવ્યો અને બંડ ભારે થયું, કેમ કે આપસલોમના પક્ષમાં લોકો જાથું વધતા જતા હતા. નેમ હલકારાએ દાઉદ અને એક હલકારાએ દાઉદ પાસે આવીને કહ્યું કે ઇસરાયેલના માણસોના હૃદય આપસલોમની તરફ છે. દાઉદે પોતાના જે સેવકો યરૂસલેમમાં તેની સાથે હતા તે સર્વને કહ્યું કે ઉઠો, આપણે નાસી જઈએ, નહીં તો આપણામાંનો કોઈ પણ આપસલોમથી બચવાનો નથી. ઉતાવળથી નીકળો રાખીને તે આપણને જલ્દી પકડી પાડે ને આપણા પર આફત લાવીને તલવારની ધારથી નગરનો સંહાર કરે. રાજાના સેવકોએ રાજાને કહ્યું કે જો મારા મુરબ્બી રાજાને જે કંઈ સારું લાગે તે કરવાને તારા સેવકો તૈયાર છે. પછી રાજા તથા તેની આગળ તેનું આખું કુટુંબ ચાલી નીકળ્યું. ગઢ સંભાળવા માટે રાજા 10 સ્ત્રીઓ જે ઉપપત્નીઓ હતી તેમને રહેવા દીધી. રાજા તથા તેની પાછળ સર્વ લોક ચાલી નીકળ્યા અને રસ્તા પર આવેલા છેલ્લા ઘર આગળ તેઓ થોભ્યા. તેના સઘળા સેવકો તેની પળખે ચાલતા હતા અને સર્વ કરેથીઓ સર્વ પલેથીઓ તથા સર્વ ગીત્યો એટલે ગાતથી તેની પાછળ આવેલા 600 માણસો રાજાની આગળ ચાલતા હતા. ત્યારે ઇત્તાએ ગીતીને રાજાએ કહ્યું કે અમારી સાથે તું પણ કેમ આવે છે, પાછો જા રાજા પાસે રહે, કેમ કે તું પરદેશી ને વળી સ્વદેશ વિયોગી છે, તારે પોતાને સ્થાને પાછો જા. વળી તું કાલે જ આવ્યો છે ને હું તો મન ફાવે ત્યાં જાઉં છું, તો શું હું તને આજે અમારી સાથે અહીં તહીં અથડાવું, તું પાછો જા ને તારા ભાઈઓને પાછા લઈ જા. દયા તથા સત્યતા તારી સાથે હોજો. ઇતાએ રાજાને ઉત્તર આપ્યો કે જીવતા યહોવાના તથા મારા મુરબી રાજાના જીવના સ્વાગન, કે જ્યાં જ્યાં મારો મુરબી રાજા જશે ત્યાં મરવાનું હોય કે જીવવાનું હોય તો પણ ત્યાં તારો દાસ પણ નક્કી જશે. અને દાઉદે ઇતાને કહ્યું કે જા પેલે પાર ઉતરી જા. તેથી ઇતાએ ગીતથી તેના સઘળા માણસો તથા તેની સાથેના સઘળા બાળકો પેલી પાર ઉતરી ગયા અને આખો દેશ પોખ મૂકીને રડ્યો ને સઘળા લોક પેલી પાર ગયા. રાજા પોતે પણ કિદ્રોન નાળું ઉતર્યો અને સઘળા લોક રાનના માર્ગ તરફ પેલી પાર ગયા. અને જુઓ સાદોક તથા તેની સાથે સર્વ લેવીઓ દેવના કરારનો કોષ ઊંચકીને આવ્યા અને તેઓએ દેવનો કોષ નીચે મૂક્યો ને સર્વ લોક નગરમાંથી નીકળી રહ્યા ત્યાં સુધી અબ્યાથાર ઉપર ગયો અને રાજાએ સાદોકને કહ્યું કે દેવના કોષને પાછો નગરમાં લઈ જા, હું જો હું યહોવાની દ્રષ્ટિમાં કૃપા પામીશ તો તે મને પાછો લાવશે ને આ કોષ તથા તેનું રહેઠાણ બંને મને ફરી દેખાડશે. પણ જો તે એમ કહે કે હું તારા પર રાજી નથી તો જો હું આ રહ્યો જેમ તેને સારું લાગે તેમ તે મને કરે. વળી રાજાએ સાદોક યાજકને કહ્યું કે શું તું પ્રબોધક નથી, તારા 2 દીકરાને એટલે તારા દીકરા અહિમાસને તથા આબ્યાથાના દીકરા યોનાથાને તારી સાથે લઈને શાંતિય નગરમાં પાછો જા. તમારી તરફથી મને ખાતરીદાયક ખબર નહીં મળે ત્યાં સુધી હું રાન તરફના આરા આગળ થોભીશ. ત્યારે સાદોક તથા અબ્યાથાર દેવનો કોષ પાછો યરૂસલેમમાં લઈ ગયા અને તેઓ ત્યાં રહ્યા. દાઉદ રડતો જૈતુન પર્વતના ઢોળાવ પર ચડ્યો. તેનું માથું ઢાંકેલું હતું ને તે ઉઘાડે પગે ચાલતો હતો. તેની સાથેના સર્વ લોકમાંના દરેક માણસે પોતપોતાનું માથું ઢાંક્યું હતું ને તેઓ રડતા ઉપર ચડ્યા. કોઈએ દાઉદને કહ્યું કે અહિથોફેલ આપસલોમ સાથેના બંડખોર લોકોમાં છે. દાઉદે કહ્યું કે હે યહોવા, કૃપા કરીને અહિથોફેલની સલાહને તું મૂર્ખતામાં ફેરવી નાખજે.
પર્વતના શિખર પર જ્યાં દેવનું ભજન કરવામાં આવતું હતું ત્યાં દાઉદ આવ્યો ત્યારે એમ થયું કે જુઓ હુશાય આર્કી તેને મળવા આવ્યો. તેનો જબ્બો ફાટેલો ને તેના માથા પર ધૂળ હતી. દાઉદે તેને કહ્યું કે જો તું મારી સાથે આવે તો તું મને ભારરૂપ થઈ પડે, પણ જો તું નગરમાં પાછો જઈને આપસાલોમને કહે કે હે રાજા હું તારો સેવક થઈ રહીશ, જેમ ગતકાળમાં હું તારા પિતાનો સેવક હતો તેમ હવે હું તારો સેવક થઈશ, તો તું મારી ખાતર અહિતોફેની સલાહ નિષ્ફળ કરી શકીશ. વળી શું સાદોક તથા અબ્યાથાર યાજકો તારી સાથે ત્યાં નથી? તેથી એમ થશે કે જે જે વાતો રાજાના ઘરમાંથી તારા સાંભળવામાં આવે તે સર્વ તો સાદોક તથા અબ્યાથાર યાજકોને કહેજે. જો ત્યાં તેઓના બે દીકરા એટલે સાદોકનો દીકરો અહિમાસ ને અબ્યાથારનો દીકરો યોનાથાન તેઓની સાથે છે, અને જે કંઈ તમે સાંભળો તે તમે તેઓની મારફતે મને કહાવી મોકલજો. તે દાઉદનો મિત્ર હુશાય નગરમાં ગયો અને આપશાલોમ પણ યરૂસાલમમાં આવ્યો.
સમુએલનું બીજું પુસ્તક એનો 16મો અધ્યાય. સમુએલનું બીજું પુસ્તક અધ્યાય 16. દાઉદ પર્વતના શિખરની પેલી બાજુ થોડે ગયો એટલે જુઓ મફીબોશેથનો ચાકર સીબા તેને મળ્યો. તે પોતાની સાથે જીન બાંધેલા બે ગધેડા લાવ્યો હતો. તેના પર 200 રોટલી, સૂકી દ્રાક્ષોની 100 લૂમ, ઉનાળાના 100 ફળ તથા દ્રાક્ષરસની 1 કુંડી લાદેલા હતા. રાજાએ સીબાને પૂછ્યું કે આ સઘળા વાના તું શા માટે લાવ્યો છે? સીબાએ કહ્યું કે ગધેડા રાજાના કુટુંબના માણસોને સવારી કરવા માટે, રોટલી તથા ઉનાળાના ફળ જુવાનોને ખાવા અને દ્રાક્ષરસ રાનમાં જે નિર્ગત થઈ જાય તેઓને પીવા માટે છે. રાજાએ પૂછ્યું કે તારા માલિકનો દીકરો ક્યાં છે? સીબાએ રાજાને કહ્યું કે જો તે યરૂસાલેમમાં રહેલો છે કેમ કે તે કહે છે કે આજે ઇસ્રાયેલનું ઘર મારા પિતાનું રાજ્ય મને પાછું સોંપાશે. ત્યારે રાજાએ સીબાને કહ્યું કે જે સગડું મફીબોશેથનું છે તે હવે તારું જ છે. સીબાએ કહ્યું કે હું નમસ્કાર કરું છું, હે મારા મુરબ્બી રાજા, મારા પર તારી કૃપા દ્રષ્ટિ રહો. દાઉદ રાજા બાહુરીમ પહોંચ્યો ત્યારે જુઓ શિમઈ નામનો એક માણસ જે ગેરાનો દીકરો હતો ને જે શાઉલના સગામાનો હતો તે અંદરથી નીકળ્યો. તે શાપ દેતો દેતો બહાર આવ્યો. તેણે દાઉદ પર તથા દાઉદ રાજાના સર્વ ચાકરો પર પથ્થર ફેંક્યા અને સર્વ માણસો તથા સર્વ યોદ્ધા તેને જમણે તથા ડાબે પડગ્યા હતા. શિમઈએ શાપ દેતા આમ કહ્યું કે હે ખૂની તથા બલિયાલના માણસ, જતો રહે જતો રહે. શાઉલ કે જેને ઠેકાણે તે રાજ કર્યું છે તેના કુટુંબના સઘળા રક્તનો બદલો યહોવાએ તારા પર વાળ્યો છે અને યહોવાએ તારા દીકરા આપશાલોમના હાથમાં રાજ્ય સોંપ્યું છે, અને જો તું તારી પોતાની દુષ્ટતામાં સપડાયો છે કેમ કે તું ખૂની માણસ છે. ત્યારે સરૂયાના દીકરા અભિશાએ રાજાને કહ્યું કે આ મુએલો કૂતરો મારા મુરબ્બી રાજાને શા માટે શાપ દે? કૃપા કરીને મને જવા દે કે હું તેને એવું મારું કે હું તેનું માથું કાપી નાખું. રાજાએ કહ્યું કે હે સરૂયાના દીકરાઓ, મારે ને તમારે શું લેવા દેવા છે? તે ભલે શાપ દેતો, અને યહોવાએ તેને કહ્યું છે કે દાઉદને શાપ દે તો એવું કોણ કહી શકે કે તે એમ કેમ કહ્યું છે. દાઉદે અભિશાયને તથા પોતાના સઘળા ચાકરોને કહ્યું કે જુઓ મારા પેટનો દીકરો મારો પ્રાણ લેવા માંગે છે, તો આ બિન્યામીની એ પ્રમાણે કરે એ કેટલું વિશેષ સંભવિત છે. તેને રહેવા દો, તે ભલે શાપ દે, કેમ કે યહોવાએ તેને ફરમાવ્યું છે. કદાચ યહોવા મારા પર ગુજરેલો અન્યાય લક્ષમાં લેશે, ને જે શાપ તે આજે મને દે છે તેનો સારો બદલો યહોવા મને આપશે. એમ દાઉદ તથા તેના માણસો માર્ગે માર્ગે ચાલતા હતા અને શિમઈ સામેના પર્વતની બાજુ પર રહીને તેમની પડખે પડખે ચાલતો હતો
ને ચાલતા ચાલતા તે સાપ દેતો હતો ને તેના પર પથ્થર ફેંકતો અને ધૂળ નાખતો હતો અને રાજા તથા તેની સાથેના સર્વલોક થાકી ગયા તેણે ત્યાં વિસામો લીધો. આબશાલોમ તથા ઇસરાયેલના સઘળા લોકો યરૂસાલેમમાં આવ્યા. અહિથોફેલ પણ તેની સાથે હતો અને દાઉદનો મિત્ર હુશાય આર્કી આબશાલોમ પાસે આવ્યો. ત્યારે એમ થયું કે હુશાએ આબશાલોમને કહ્યું કે રાજા ઘણું જીવો, રાજા ઘણું જીવો. એથી આબશાલોમે હુશાયને કહ્યું કે શું તારા મિત્ર પ્રત્યે તારી માયા આવી જ કે તારા મિત્રની સાથે તું કેમ ન ગયો? હુશાએ આબશાલોમને કહ્યું કે એમ નહીં, પણ જેને યહોવાએ આ લોકોએ ઇસરાયેલના સર્વ માણસોએ પસંદ કર્યો તેનો જ હું થઈશ ને તેની જ કુંભકે હું રહીશ. વળી મારે કોની ચાકરી કરવી જોઈએ? શું મારે તેના દીકરાની હજુરમાં સેવા કરવી ન જોઈએ? જેમ મેં તારા પિતાની હજુરમાં સેવા કરી છે તેમ તારી હજુરમાં પણ હું કરીશ. પછી આબશાલોમે અહિથોફેલને કહ્યું કે હવે આપણે શું કરવું તે વિશે તારી સલાહ આપ. અહિથોફેલે આબશાલોમને કહ્યું કે તારા પિતાએ ઘર સાચવવા માટે જે ઉપપત્નીઓને મૂકેલી છે તેઓની પાસે જઈને તેમની આબરૂ લે અને સર્વ ઇસરાયેલ સાંભળશે કે તારો પિતા તને ધિક્કારે છે, ત્યારે જેઓ તારી સાથે છે તે સર્વના હાથ મજબૂત થશે. માટે તેઓએ આબશાલોમને માટે ઘરના ધાબા પર તંબુ તાણ્યું અને સર્વ ઇસરાયેલને દેખતા આબશાલોમ પોતાના પિતાની ઉપપત્નીઓની આબરૂ લેવા ગયો. એ સમયમાં અહિથોફેલ જે સલાહ આપતો તે દેવાણી પાસે કોઈ સલાહ પૂછી હોય તેવી જ ગણાતી હતી. દાઉદ તેમજ આબશાલોમ એ બંનેની નજરમાં અહિથોફેલની સઘળી સલાહ એવી જ હતી.
સમુએલ પ્રબોધકનું બીજું પુસ્તક એનો 17મો અધ્યાય, બીજો સમુએલ અધ્યાય 17મો. વળી અહિથોફેલે આબશાલોમને કહ્યું કે મને હમણાં 12,000 માણસ ચૂંટી કાઢવા દે, એટલે હું ઉઠીને આજ રાત્રે દાઉદની પાછળ પડું. તે થાકેલો તથા કમજોર હશે, તેવામાં હું તેના પર ધસારો કરીને તેને ગભરાવી નાખીશ, એટલે તેની સાથેના બધા લોક નાસી જશે અને હું માત્ર રાજાને મારીશ અને હું સઘળા લોકને તારી પાસે પાછા લાવીશ. જે માણસને તું શોધે છે તેનો અંત આવશે, એટલે જાણે બધા પાછા આવ્યા એમ જ સમજવું, એમ બધા લોકને શાંતિ થશે. આ વાત આબશાલોમને તથા ઇસરાયેલના સર્વ વડીલોને પસંદ પડી. પછી આબશાલોમે કહ્યું કે હવે હુશાય આર્કીને પણ બોલાવ ને તે શું કહે છે તે પણ આપણે સાંભળીએ. હુશાય આબશાલોમ પાસે આવ્યો ત્યારે આબશાલોમે તેને કહ્યું કે અહિથોફેલે આવું કહ્યું છે, શું તેના કહેવા પ્રમાણે આપણે કરવું? જો નહીં તો તું બોલ. હુશાએ આબશાલોમને કહ્યું કે આ વખતે અહિથોફેલ જે સલાહ આપી છે તે સારી નથી. વળી હુશાએ કહ્યું કે તું તારા પિતાને તથા તેના માણસોને તો ઓળખે છે કે તેઓ યોદ્ધા છે ને તેઓના મન ખીજવાયેલા છે, વનમાં બચ્ચું છીનવી લીધેલી રીછણના જેવા તેઓ છે. તારો પિતા લડવૈયો પુરુષ છે, તે લોકોની સાથે રહેશે નહીં જો તે હમણાં કોઈ ગુફામાં કે બીજે કોઈ ઠેકાણા સંતાયેલો હશે. જ્યારે પ્રથમ તેઓમાંના કેટલાક પડશે ત્યારે એમ થશે કે જે કોઈ તે સાંભળશે તે કહેશે કે આબશાલોમના પક્ષના લોકોનો ઘણ વળ્યો છે. તેથી જે સૂરો જે સિંહના જેવો બહાદુર છે તેના ગાત્ર પણ શિથિલ થઈ જશે, કેમ કે સર્વ ઇસરાયેલ જાણે છે કે તારો પિતા પરાક્રમી માણસ છે ને તેની સાથેના માણસો પણ સુરવીર છે. માટે હું એ સલાહ આપું છું કે દાનથી તે બેરસેબા સુધીના સર્વ ઇસરાયેલ કે જે સંખ્યામાં સમુદ્રની રેતી જેટલા છે તેઓને તારી પાસે એકઠા કરવામાં આવે અને તું પોતે લડાઈમાં જા. એમ જે કોઈ ઠેકાણે તે મળશે ત્યાં આપણે તેના પર છાપો મારીશું ને જેમ ઝાકળ ભૂમિ પર પડે છે તેમ આપણે તેના પર તૂટી પડીશું અને તે તથા તેની સાથેના સઘળા માણસોમાંથી એકને પણ આપણે બચવા દઈશું નહીં. વળી જો તે કોઈ નગરમાં ભરાઈ બેઠો હશે તો સર્વ ઇસરાયેલ તે નગર આગળ દોરડા લાવશે ને આપણે તે નગરને એવી રીતે ખેંચીને નદીમાં નાખીશું કે ત્યાં એક નાનો સરખો પથ્થર પણ મળશે નહીં. આબશાલોમે તથા ઇસરાયેલના સર્વ માણસોએ કહ્યું કે હુશાએ આર્કીની સલાહ અહિથોફેલની સલાહ કરતાં
વિશેષ સારી છે, કેમ કે યહોવા અબસલોમ પર આપત્તિ આવે છે. જેમ કે યહોવા અબસલોમ પર આપત્તિ લાવે છે એ સારું, યહોવાએ અહિતોફેલની સારી સલાહ નિષ્ફળ કરવાનું નિર્માણ કર્યું હતું. પછી હુશાએ સાદોક તથા અબ્યાથા યાજકોને કહ્યું કે અહિતોફેલે અબસલોમને તથા ઇસરાયેલના વડીલોને આવી આવી સલાહ આપી અને મેં તો આવી આવી સલાહ આપી છે, તો હવે કોઈને જલ્દી મોકલીને દાઉદને કહેવડાવ કે આજ રાત્રે તું રાન તરફના આરા પાસે પડાવ રાખીશ નહીં, પણ ગમે તેમ કરીને પેલી પાર ઉતરી જા, રખેને રાજા તથા તેની સાથેના સઘળા માણસો અબસલોમનો ભોગ થઈ પડે. યોનાથાન ને અહિયામાસ એન રોગેલ પાસે રહેતા હતા. એક દાસી જઈને તેઓને સમાચાર આપતી હતી અને તેઓ જઈને દાઉદ રાજાને કહેતા, કેમકે નગરમાં આવતા તેઓ કોઈની નજરે પડવા ન જોઈએ. પણ એક છોકરે તેઓને જોઈને અબસલોમને ખબર આપી, તેથી તે બંને જલ્દીથી નીકળી ગયા ને બાહુરીમમાં એક માણસને ઘેર આવ્યા. તેના આંગણામાં કૂવો હતો, તેમાં તેઓ ઉતર્યા. ઘરની માલિકે ઢાંકણું બંધ કરીને ઢાંકણું લઈને કૂવા પર ઢાંકી દીધું ને તે પર ખાંડેલું અનાજ પાથર્યું, તેથી કશાની જાણ પડી નહીં. અબસલોમના ચાકરોએ તે સ્ત્રી પાસે ઘરમાં આવીને પૂછ્યું કે અહિયામાસ તથા યોનાથાન ક્યાં છે. તે સ્ત્રીએ તેઓને કહ્યું કે તેઓ તો પાણીનો વેળો ઉતરી ગયા. તેઓએ તેમને શોધ્યા પણ તે મળ્યા નહીં. ત્યારે તેઓ યરૂસલેમમાં પાછા આવ્યા. તેમના જતા રહ્યા પછી એમ થયું કે કૂવામાંથી પેલા બહાર નીકળ્યા ને તેઓએ જઈને દાઉદ રાજાને સમાચાર આપ્યા ને સમાચાર કહ્યા. તેઓએ દાઉદને કહ્યું કે તમે ઉઠીને જલ્દી પાણીની પાર ઉતરી જાઓ, કેમ કે અહિતોફેલે તમારી વિરુદ્ધ આવી આવી સલાહ આપી છે. ત્યારે દાઉદ ને તેની સાથેના સઘળા લોક ઉઠીને યર્દનની પાર ઉતરી ગયા. સવારનું અજવાળું થતા સુધીમાં યર્દનની પાર ઉતર્યા વગર એક પણ માણસ રહી ગયો ન હતો. અને અહિતોફેલે જોયું કે મારી સલાહ પ્રમાણે કરવામાં આવ્યું નથી, ત્યારે તેણે પોતાના ગધેડા પર ઝીણ બાંધ્યું ને ઉઠીને પોતાના નગરમાં પોતાને ઘેર ગયો ને ઘરની વ્યવસ્થા કરીને ફાંસો ખાઈને મરી ગયો અને તેને તેના પિતાની કબરમાં દાટવામાં આવ્યો. પછી દાઉદ મહનાઈમ આવ્યો અને અબસલોમ તથા તેની સાથેના સઘળા ઇસરાયેલી માણસો યર્દન ઉતર્યા અને અબસલોમે યુઆબની જગાએ અમાસાને સેનાપતિ ઠરાવ્યો. હવે અમાસા તો યુઆબની માં સરૂયાની બહેન નહાસની દીકરી અબીગાઈલની સાથે વ્યવહાર કરનાર ઇથરા નામે એક ઇસરાયેલીનો દીકરો હતો અને ઇસરાયેલે તથા અબસલોમે ગિલિયાદ દેશમાં છાવણી નાખી. દાઉદ મહનાઈમમાં આવ્યો ત્યારે એમ થયું કે આમ્નોન પુત્રોના રાબાના નહાસનો દીકરો શોબી, લો દબારના આમીએલનો દીકરો માખીર તથા રોગિલીમનો બારઝિલાઈ ગિલિયાદી, તેઓ ખાટલા, વાસણો, હલના, ઘઉં, જવ, લોટ, પોંખ, પાપડી, ચોળા, શેકેલા વટાણા, મધ, માખણ, ઘેટા તથા ગાયનું પનીર લઈને દાઉદને તથા તેની સાથેના લોકોને ખાવા માટે લાવ્યા, કેમ કે તેઓએ કહ્યું કે આ લોકો રાનમાં ભૂખ્યા, થાકેલા તથા તરસ્યા છે.
શમુએલ પ્રબોધકનું બીજું પુસ્તક એનો 18મો અધ્યાય. શમુએલ પ્રબોધકનું બીજું પુસ્તક અધ્યાય 18મો. દાઉદે પોતાની સાથેના લોકની ગણતરી કરી ને તેમના પર સહસ્ત્રાધિપતિઓ તથા શતાધિપતિઓ નિમ્યા. દાઉદે ત્રીજા ભાગના લોકને યુઆબના હાથ નીચે, ત્રીજા ભાગને યુઆબના ભાઈ એટલે સરૂયાના દીકરા અબિશાયના હાથ નીચે ને ત્રીજા ભાગને ઇતાઈ ગીતીના હાથ નીચે મોકલ્યા અને રાજાએ લોકોને કહ્યું કે હું પોતે પણ નક્કી તમારી સાથે ચાલી નીકળીશ. પણ લોકોએ કહ્યું કે તારે આવવું નહીં, કેમ કે અમે નાસીએ તો આયે તેઓ અમારી પરવા કરશે નહીં, તેમજ અમારામાંથી અડધા મરી જાય તો પણ તેઓ અમારી દરકાર કરશે નહીં. પણ તું તો અમારામાંના 10,000ની બરાબર છે, માટે તું તો નગરમાં રહીને અમને સહાય કરવા તૈયાર રહેજે, એ જ વધારે સારું છે. રાજાએ તેઓને કહ્યું કે તમને જેમ સારું લાગે તેમ હું કરીશ. અને રાજા દરવાજાની બાજુએ ઉભો રહ્યો ને સર્વ લોક 100-100 ને 1,000-1,000ની ટુકડી બંધ બહાર નીકળ્યા અને યુઆબ, અભિષાય તથા ઇતાઈને રાજાએ આજ્ઞા કરી કે તે જુવાન સાથે એટલે અબસલોમ સાથે મારી ખાતર નરમાશથી વર્ત્યો. અને અબસલોમ વિશે જે સૂચના રાજાએ સઘળા સરદારોને કરી તે સર્વ લોકોએ સાંભળી. આ પ્રમાણે લોકો ઇસરાયેલની સાથે રણક્ષેત્રમાં ગયા અને એફ્રાઇમના વનમાં યુદ્ધ મચ્યું. ઇસરાયેલના લોકોએ દાઉદના
ચાકરોને હાથે માર ખાધો તે દિવસે ત્યાં 20,000 માણસોનો મોટો ઘણો વળ્યો, કેમ કે એ લડાઈ તે આખા દેશ પર ફેલાઈ હતી અને તે દિવસે જેટલા લોકોનો ભક્ષ તરવાર લીધો તેથી વધારે લોકોનો ભક્ષ વને લીધો. આબસલોમને દૈવયોગે દાઉદના ચાકરો સાથે ભેટ થઈ ગઈ. આબસલોમ પોતાના ખચ્ચર પર સવાર થયેલો હતો. તે ખચ્ચર એક મોટા એલન વૃક્ષની ગીચ ડાળીઓ નીચે ગયું એટલે તેનું ડોકું એલન વૃક્ષની અંદર ભરાઈ ગયું ને તે આકાશ ત્યાં પૃથ્વી વચ્ચે લટકી રહ્યો અને તેની નીચેનું ખચ્ચર ચાલ્યું ગયું. કોઈ માણસે એ જોઈને યોઆબને ખબર આપી કે જો મેં આબસલોમને એક એલન વૃક્ષ પર લટકતો જો. યોઆબે પોતાને ખબર આપનાર માણસને કહ્યું કે અને જો ત્યાં તે જોયો તો તેને ત્યાં ને ત્યાં મારીને જમીન પર કેમ પાડ્યો નહીં, ત્યારે તો હું તને 10 રૂપિયા ને કમરબંધ આપત. તે માણસે યોઆબને કહ્યું કે જો મને મારા હાથમાં 1,000 રૂપિયા મળે તો પણ હું રાજાના દીકરા સામે મારો હાથ ઉગામીશ નહીં, કેમ કે અમારા સાંભળતા રાજાએ તને અભિષાયને ઈતાયને એવું ફરમાવ્યું હતું કે ખબરદાર જુવાન આબસલોમને કોઈ હાથ અડકાળે નહીં. એ હુકમ નહીં માનીને જો મેં તેના જીવ સાથે દગો કર્યો હોત ને રાજાથી છાની એવી કોઈ વાત નથી તો તું પોતે પણ મારી વૃદ્ધ થાત. ત્યારે યોબે કહ્યું કે મારે તારી સાથે એમ ખોટી ન થવું જોઈએ. પછી તેણે 3 ભાલા હાથમાં લીધા ને આબસલોમ જે હજી એલન વૃક્ષ પર જીવતો લટકી રહ્યો હતો તેના હૃદયમાં તે ભોંકી દીધો. પછી યોબના શસ્ત્રવાહક 10 જુવાન માણસોએ ચોતરફ વીંટળાએ વળીને આબસલોમને મારીને તેને ઠાર કર્યો અને યોબે રણસિંગો વગાડ્યું એટલે લોકો ઇસરાયલની પાછળ પડવાથી પાછા ફર્યા, કેમ કે યોબે લોકોને વાર્યા. પછી તેઓએ આબસલોમને લઈને તે વનના એક મોટા ખાડામાં તેને નાખ્યો અને તેના પર પથ્થરનો એક બહુ મોટો ઢગલો કર્યો અને સર્વ ઇસરાયલ પોતપોતાના તંબુએ જતા રહ્યા. હવે આબસલોમ જીવતો હતો ત્યારે જે સ્તંભ રાજાની ખીણમાં છે તે લઈને તેણે પોતાને સારો ઉભો કર્યો હતો, કેમ કે તેણે કહ્યું હતું કે મારું નામ કાયમ રાખવા માટે મારે એકે દીકરો નથી. તેથી પોતાના નામ પરથી તેણે તે સ્તંભનું નામ પાડ્યું અને આજ સુધી તે આબસલોમનો સ્મરણ સ્તંભ કહેવાય છે. પછી સાદોકના દીકરા અહિયામાસે કહ્યું કે યહોવાએ કેવી રીતે તેનું વેર તેના શત્રુઓ પર વાળ્યું છે તેની ખબર હમણાં દોડતો જઈને મને રાજાને આપવા દે. યોબે તેને કહ્યું કે તું આજે ખબર લઈ જઈશ નહીં, પણ તું કોઈ બીજે દિવસે ખબર લઈ જજે, પણ આજે તો તારે ખબર લઈ જવી નહીં, કેમ કે રાજાનો દીકરો મરણ પામ્યો છે. પછી યોબે કુશીને કહ્યું કે ત્યાં જે જોયું છે તેની ખબર તું જઈને રાજાને આપ. અને કુશી યોબને પ્રણામ કરીને દોડ્યો. ત્યારે સાદોકના દીકરા અહિયામાસે યોબને ફરીથી કહ્યું કે મને તેમ ગમે તેમ થાય તો આ કૃપા કરીને મને પણ કુશીની પાછળ દોડવા દે. યોબે કહ્યું કે મારા દીકરા તું શા માટે દોડે, કેમ કે ખબર આપવા બદલ તને કંઈ જ મળવાનું નથી. પણ તેણે કહ્યું કે ગમે તે હોય પણ હું તો દોડવાનો. ત્યારે તેણે કહ્યું કે દોડ. એટલે અહિયામાસ મેદાનને રસ્તે પડ્યો ને કુશીની આગળ નીકળી ગયો. હવે દાઉદ 2 દરવાજાની વચમાં બેઠેલો હતો. ચોકીદાર કોર્ટના દરવાજા પરના ધાબા પર ચડ્યો ને તેણે આંખો ઊંચી કરીને જોયું તો જુઓ એક માણસ એકલો દોડતો આવતો હતો. ચોકીદારે મોટેથી બોલીને રાજાને ખબર આપી. રાજાએ કહ્યું કે જો તે એકલો હોય તો તેના મોંમાં સમાચાર હશે. તે જલ્દી જલ્દી દોડતો પાસે આવી પહોંચ્યો. વળી તે ચોકીદારે એક બીજા માણસને દોડતો જોયો. તે ચોકીદારે દરવાજાને હાંક મારીને કહ્યું કે જો બીજો માણસ એકલો દોડતો આવે છે. રાજાએ કહ્યું કે તે પણ સમાચાર આવે છે. ચોકીદારે કહ્યું કે પહેલાની દોડ તો સાદોકના દીકરા અહિમાસની દોડ જેવી મને લાગે છે. રાજાએ કહ્યું કે તે સારો માણસ છે ને વધામી લઈને આવે. અહિમાસે મોટેથી બોલીને રાજાને કહ્યું કે બધું ઠીક છે. રાજાની આગળ સાસ્તાન દનવન પ્રણામ કરીને તેણે કહ્યું કે તારા દેવ યહોવાને ધન્ય હોજો કે જેણે મારા મુરબી રાજાની વિરુદ્ધ હાથ ઉઠાવનાર માણસોને તારે સ્વાધીન કરી દીધા છે. રાજાએ પૂછ્યું કે જુવાન આબસલોમ ક્ષેમ કુશળ છે કે નહીં. અહિમાસે ઉત્તર આપ્યો કે યોઆબે રાજાના ચાકરને એટલે મને તારા દાસને મોકલ્યો ત્યારે મેં ઘણી ધાધડ થતી જોઈ, પણ શું થયું તેની મને ખબર પડી નહીં. રાજાએ કહ્યું કે એક બાજુ ફરીને અહીં ઉભો રહે એટલે તે એક બાજુ ફરીને ઉભો રહ્યો. પછી જુઓ પેલો કુશી આવ્યો અને કુશીએ કહ્યું કે હે મારા મુરબી રાજા, તારે સારો સમાચાર, કેમ કે જેઓ તારી વિરુદ્ધ ઉઠ્યા હતા તે સર્વ પર યહોવા તારું વેર વાળ્યું છે. રાજાએ કુશીને પૂછ્યું કે શું જુવાન આબસલોમ ક્ષેમકુશળ છે.
એટલે કુશીએ ઉત્તર આપ્યો કે મારા મુરબી રાજાના શત્રુઓ તથા તને હાનિ પહોંચાડનારા સારું તારી વિરુદ્ધ જે ઉઠે છે તે સર્વના હાલ તે જુવાનના જેવા થાવ અને રાજા ઘણો વ્યાકુળ થયો અને દરવાજા પરની મેડીમાં ચડી જઈને રડ્યો. જતા જતા તે આમ બોલ્યો, ઓ મારા દીકરા આપશાલોમ, મારા દીકરા આપશાલોમ, તારે બદલે હું મરી ગયો હોત તો કેવું સારું થાત. ઓ આપશાલોમ, મારા દીકરા. સમુએલ પ્રબોધકનું બીજું પુસ્તક એનો 19મો અધ્યાય. સમુએલ પ્રબોધકનું બીજું પુસ્તક અધ્યાય 19મો. યુવાબને ખબર મળી કે જો આપશાલોમને માટે રાજા રડે છે અને વિલાપ કરે છે અને તે દિવસનો જય સર્વલોકને શોકરૂપ થઈ પડ્યો, કેમ કે લોકોએ તે દિવસે એવી વાત સાંભળી કે રાજા પોતાના દીકરાને માટે શોક કરે છે અને જેમ લડાઈમાંથી નાઠેલા લોક લજ્જિત થઈ જઈને ગુપચુપ સટકી જાય છે તેમ તે દિવસે લોક ચૂપકીથી નગરમાં પેસી ગયા. રાજાએ પોતાનું મુખ ઢાંક્યું અને રાજાએ મોટે સાથે વિલાપ કર્યો કે ઓ મારા દીકરા આપશાલોમ, અરે આપશાલોમ મારા દીકરા. પછી યુવાબે ઘરમાં રાજા પાસે જઈને કહ્યું કે તારા જે ચાકરોએ આજે તારો જીવ, તારા દીકરા દીકરીઓના જીવ, તારી સ્ત્રીઓના જીવ ને તારી ઉપપત્નીઓના જીવ બચાવ્યા છે તે સઘળાના મુખને આજે તે લજ્જિત કર્યા છે, કેમ કે તારા પર દ્વેષ રાખનારા ઉપર તું પ્રીતિ રાખે છે ને તારા પર પ્રીતિ રાખનાર ઉપર તું દ્વેષ રાખે. આજે ત્યાં બતાવી આપ્યું છે કે સરદારો તથા ચાકરો તારી નજરમાં કંઈ જ નથી, કેમ કે આજે હું જોઉં છું કે જો આપશાલોમ જીવતો રહ્યો હોત ને અમે સઘળા આજે મરી ગયા હોત તો તને તે ઘણું સારું લાગત. માટે હવે ઉઠીને બહાર આવ ને તારા ચાકરોના દિલાસાના બે વચન કહે, કેમ કે હું યહોવાના સમ ખાઉં છું કે જો તું બહાર નહીં આવે તો આજ રાત્રે એક પણ માણસ તારી કુમકે રહેશે નહીં અને તારી જુવાનીના વખતથી તે આજ સુધીમાં જે જે દુઃખ તારા પર પડ્યું છે તે સર્વ કરતા પણ એ તને વધારે ભારે પડશે. ત્યારે રાજા ઉઠીને દરવાજામાં બેઠો અને સર્વલોકને ખબર મળી કે જો રાજા દરવાજામાં બેઠો છે અને સર્વલોક રાજાની આગળ આવ્યા. હવે સર્વ ઇસ્રાયલીઓ પોતપોતાના તંબુમાં નાસી ગયા હતા અને ઇસ્રાયલના સગા કુળોમાં સર્વલોક તકરાર કરીને કહેતા હતા કે રાજાએ આપણને આપણા શત્રુના હાથમાંથી છોડાવ્યા ને તેણે પલિસ્ટના હાથમાંથી આપણને બચાવ્યા અને હવે આપશાલોમની બીકથી તે દેશમાંથી નીકળી ગયો છે હવે અને આપશાલોમ જેને આપણે અભિષિત કરીને આપણો અધિકાર ઠરાવ્યો હતો તે તો લડાઈમાં માર્યો ગયો છે, તો હવે રાજાને પાછો લાવવા વિશે તમે એક શબ્દ પણ કેમ બોલતા નથી. અને દાઉદ રાજાએ સાદોક તથા અબ્યાથાર યાજકો પાસે માણસ મોકલીને કહ્યું કે સર્વ ઇસ્રાયલીઓ રાજાને તેને ઘેર પાછો લાવવાનો વિચાર કરે છે, એવી વાત રાજાને કાને આવી છે, તો તમે યહૂદિયાના વડીલને કહો કે રાજાને તેના ઘેર પાછો લાવવામાં તમે કેમ સૌથી પાછળ પડ્યા છો, તમે મારા ભાઈઓ છો, તમે મારા હાડકા તથા મારું માંસ છો, તો રાજાને પાછો લાવવામાં તમે કેમ સૌથી પાછળ પડ્યા છો, અને તમે અમાસાને કહો કે તું મારું હાડકું તથા મારું માંસ નથી શું, જો તું મારી હજુરમાં યોવાબને ઠેકાણા કાયમનો સેનાપતિ ન થાય તો દેવ એવું ને કરતા પણ વધારે મને કરો. અને તેણે યહૂદિયાના સર્વ માણસોના દિલ એક માણસના દિલની જેમ મનાવી લીધા, જેથી તેઓએ રાજાને કહાવી મોકલ્યું કે તું તથા તારા સર્વ ચાકરો પાછા આવો. તે રાજા પાછો વળીને યર્દન આગળ આવ્યો. રાજાને મળવા માટે પાસે જઈને તેને યર્દનની પાર ઉતારી લાવવા માટે યહૂદિયાના માણસો ગિલગાલમાં આવ્યા અને બાહુરીમના ગેરાનો દીકરો શિમઈ બિન્યામીની ઉતાવળ કરીને યહૂદિયાના માણસો સાથે દાઉદ રાજાને મળવા આવ્યો. તેની સાથે 1000 બિન્યામીની માણસો હતા અને શાઉલના ઘરનો ચાકર સીબા ને તેની સાથે તેના 15 દીકરા તથા તેના 20 ચાકર હતા. તેઓ રાજાની હજુરમાં યર્દન ઉતર્યા. રાજાના પરિવારને ઉતરવા સારું તથા તેને જે સારું લાગે તે કરવા સારું એક હોડી પેલે પાર ગઈ અને રાજા યર્દન ઉતરીને આવ્યો ત્યારે ગેરાનો દીકરો સીમાએ તેની આગળ પગે પડ્યો. તેણે રાજાને કહ્યું કે મારા મુરબ્બીએ મારો દોષ ન ગણવો, તેમજ જે દિવસે મારો મુરબ્બી રાજા યરૂસલમથી નીકળ્યો ત્યારે તારા ચાકરે જે દુષ્ટતા કરી તે યાદ કરીને રાજાએ પોતાના મનમાં ખોટું ન લગાડવું, કેમ કે તારો દાસ નક્કી જાણે છે કે તેણે પાપ કર્યું છે. એ માટે જુઓ, યુસફના આખા કુટુંબમાંથી પહેલો હું મારા મુરબ્બી રાજાને મળવા સારું નીચે આવ્યો છું. પણ સરૂયાના દીકરા અભિષાએ ઉત્તર આપ્યો કે સીમૈયે યહોવાના અભિષેકને શાપ દીધો, એ માટે શું તેને મારી નાખવો ન જોઈએ. દાઉદે કહ્યું કે સરૂયાના દીકરાઓ તમારી સાથે મારે સી લેવા દેવા છે,
કે તમે આજ મારા વેરી થયા છો, શું આજે યરૂસાલેમમાં કોઈ માણસને મારી નખાય, કે કેમ કે શું હું નથી જાણતો કે આજે હું ઇસરાયલનો રાજા થયો છું? પછી રાજાએ શિમેને કહ્યું કે તું નહીં જ મળશે, અને રાજાએ તેની આગળ સમ ખાધા. અને શાઉલનો દીકરો મફીબોશેથ રાજાને મળવા આવ્યો. રાજા નીકળી ગયો તે દિવસથી માંડીને તે શાંતિએ ઘેર પાછો ઘેર આવ્યો તે દિવસ સુધી તેણે પોતાના પગ ધોયા ન હતા, પોતાની દાઢી કાતરી ન હતી, ને પોતાના વસ્ત્ર ધોયા ન હતા. અને તે યરૂસાલેમમાં રાજાને મળવા આવ્યો ત્યારે એમ થયું કે રાજાએ તેને પૂછ્યું કે મફીબોશેથ, તું મારી સાથે કેમ આવ્યો નહીં? તેણે ઉત્તર આપ્યો કે હે મારા મોરબી રાજા, મારા ચાકરે મને ઠગ્યો, કેમ કે આ તારા ચાકરે કહ્યું કે હું મારે સારું ગધેડા પર ચીન બાંધું કે જેથી તે પર સવારી કરીને હું રાજાની પાસે જાઉં, કેમ કે આ તારો ચાકર લંગડો છે. પણ મારા મોરબી રાજા આગળ તેણે આ તારા ચાકરનું વગોણું કર્યું છે. પણ મારો મોરબી રાજા દેવના દૂત જેવો છે, તો તારી દ્રષ્ટિમાં જે સારું લાગે તે કર, કેમ કે મારા પિતાનું આખું કુટુંબ મારા મોરબી રાજા આગળ કેવળ મોઈલા માણસ જેવું હતું, તો પણ તારી પોતાની મેજ પર જમનારા મધ્યે તે આ તારા ચાકરને દાખલ કર્યો, તો રાજાની આગળ હજી વધારે વિનંતી કરવાનો મારો શો હક છે? રાજા તેને કહ્યું કે તારી બાબત વિશે તું હવે વધારે શું કરવા બોલે છે? હું કહું છું કે તું નેસીબા જાગીર વહેંચી લો. મફીબોશેથે રાજાને કહ્યું કે મારો મોરબી રાજા પોતાને ઘેર શાંતિ આવ્યો છે, તો ભલે ને તે બધું લે. પછી બારઝીલાય ગિલિયાદી રોગલીમથી ઉતરી આવ્યો અને રાજાને યર્દન પાર પહોંચાડવા સારું તેની સાથે યર્દન ઉતર્યો. હવે બારઝીલાય ઘણો વૃદ્ધ એટલે 80 વર્ષનો માણસ હતો અને રાજાનો મુકામ માનાઈમમાં હતો. તે દરમિયાન તેણે તેને ખોરાક પૂરો પાડ્યો હતો, કેમ કે તે ઘણો મોટો માણસ હતો. રાજાએ બારઝીલાયને કહ્યું કે તું મારી સાથે પેલે પાર આવ ને હું યરૂસાલેમમાં મારી સાથે તારું પાલન કરીશ. બારઝીલાયે રાજાને કહ્યું કે મારી જિંદગીના વર્ષના કેટલા દિવસ રહ્યા છે કે હું રાજાની સાથે યરૂસાલેમ આવું? આજ હું 80 વર્ષનો છું. શું હું સારા નરસાનો ભેદ સમજી શકું છું? હું જે ખાઉં છું કે હું જે પીઉં છું તેનો સ્વાદ શું મારા સેવકને લાગે છે? ગાનાર પુરુષોનો કે ગાનાર સ્ત્રીઓનો સ્વાદ શું હું હવે સાંભળી શકું છું? તો શા માટે તારા સેવકે મારા મોરબી રાજાને હજી બોજારૂપ થવું જોઈએ? તારો સેવક રાજાની સાથે ફક્ત યર્દન ઉતરતા સુધી આવશે, અને રાજાએ મને એવો આટલો બધો બદલો શા માટે આપવો જોઈએ? કૃપા કરીને તારા સેવકને પાછો જવા દે કે હું મારા પોતાના નગરમાં મારા માતા પિતાની કબર પાસે મરણ પાઉં. પણ જો આ તારો દાસ કિમહામ તે મારા મોરબી રાજા સાથે ભલે નદી ઉતરીને આવે, તારી દ્રષ્ટિમાં જે સારું લાગે તે તું તેને માટે કરજે. રાજાને ઉત્તર આપ્યો કે કિમહામ મારી સાથે નદી ઉતરીને આવે ને તને જે સારું લાગે તે હું તેને સારું કરીશ, અને તું જે કંઈ મારી પાસે માગશે તે હું તારે માટે કરીશ. અને સગળા લોક યર્દન પાર ઉતર્યા. પછી રાજા ઉતર્યો ત્યારે રાજાએ બારઝીલાયને ચુંબન કર્યું અને તેને આશીર્વાદ દીધો, અને તે પાછો પોતાના ઠેકાણે ગયો. રાજા નદી ઉતરીને ગિલગાલ ગયો. તે કિમહામ પણ તેની સાથે ગયો, અને યહુદિયાના સર્વલોક ને યરૂસાલેમના પણ અડધા લોક રાજાને પાર ઉતારી લાવ્યા. અને જુઓ, ઇસરાયેલના સર્વ માણસોએ રાજા પાસે આવીને રાજાને કહ્યું કે અમારા ભાઈઓએ એટલે યહુદિયાના માણસોએ તેને કેમ ચોરી લીધો છે? અને રાજાને તેના પરિવારને તથા દાઉદના સર્વ માણસોને તેની સાથે યર્દન પાર કેમ લઈ ગયા છે? યહુદિયાના સર્વ માણસોએ ઇસરાયેલના માણસોને ઉત્તર આપ્યો કે રાજા અમારો નિકટનો સગો થાય છે, તે માટે આ બાબતમાં તમને રીસ કેમ ચડે છે? શું અમે રાજાના પદરનું કંઈક ખાધું છે, અથવા શું તેણે અમને કંઈ બક્ષીસ આપી છે? અને ઇસરાયેલના માણસો યહુદિયાના માણસોને ઉત્તર આપ્યો કે રાજામાં અમારા 10 ભાગ છે, વળી દાઉદમાં તમારા કરતા અમારો હક વધારે છે, તો તમે શા માટે અમને તુચ્છ ગણીને અમારા રાજાને પાછો લાવવામાં અમારી સલાહ પહેલી પૂછી નહીં? અને યહુદિયાના માણસોના બોલ ઇસરાયેલના માણસોના બોલ કરતા વધારે ચૂસાદાર હતા.
સમુએલ પ્રબોધકનું બીજું પુસ્તક એનો 20મો અધ્યાય. સમુએલ પ્રબોધકનું બીજું પુસ્તક અધ્યાય 20મો. બિન્યામીની બીખરીનો શીબા નામે દીકરો જે બલિયાલ માણસ તે ભોગ જોગે ત્યાં હતો.
તેણે રણસિંગડું વગાડીને કહ્યું કે દાઉદમાં તેણે રણસિંગડું વગાડીને કહ્યું કે દાઉદમાં આપણો કંઈ ભાગ નથી, તેમજ ઈશાના દીકરામાં આપણો કંઈ વારસો નથી. ઓ ઇસરાયેલ, તમ દરેક પોતપોતાના તંબુએ જાઓ. તેથી ઇસરાયેલના સર્વ માણસો દાઉદની તહેનાતમાંથી નીકળી ગયા ને બિખરીના દીકરા શિબાની તહેનાતમાં ગયા. પણ યહૂદીયાના માણસો યરૂસાલેમ સુધી પોતાના રાજાને વળગી રહ્યા અને દાઉદ યરૂસાલેમમાં પોતાને ઘેરાવ્યો અને રાજાએ જે દસ સ્ત્રીઓને એટલે પોતાની ઉપપત્નીઓને ઘર સંભાળવા સારું મૂકી હતી તેમને પરહેજ કરી તેઓના ભરણ પોષણનો બંદોબસ્ત કર્યો, પણ તેઓની પાસે તે ગયો નહીં. એમ તેઓના મરણના દિવસ સુધી તેઓ કેદમાં વિધવાવસ્થામાં રહી. પછી રાજાએ અમાસાને કહ્યું કે યહૂદીના માણસને 3 દિવસની અંદર મારી પાસે ભેગા કર ને તું અહીં હાજર થા. તેથી અમાસા યહૂદીને એકઠા કરવા ગયો, પણ જે મુદત તેણે તેને ઠરાવી આપી હતી તે કરતા તેને વધારે વિલંબ થયો. અને દાઉદે અભિષાયને કહ્યું કે હવે બિખરીનો દીકરો શેબા આપણને આપસારમના કરતા વધારે નુકસાન કરશે. તું તારા માલિકના ચાકરોને લઈને તેની પાછળ પડ, નહીં તો તે પોતાને સારું કોટવાળા નગરો કબજે કરશે ને આપણી દ્રષ્ટિમાં સટકી જશે. અને યુવાબના માણસો કરેથીઓ ને પલેથીઓ એ સર્વ યોદ્ધાઓ તેની પાછળ ગયા. તેઓ બિખરીના દીકરા શિબાની પાછળ પડવા યરૂસાલેમ બહાર નીકળ્યા. તેઓ ગિબિયોનમાંના મોટા પહાડ પાસે પહોંચ્યા. ત્યારે અમાસા તેઓને મળવા આવ્યો અને યુવાબે કવચ પહેરેલું હતું ને તે પર કમરે કમરપટ્ટો બાંધેલો હતો. તેમાં મ્યાન સહિત તરવાર હતી અને તે ચાલતો હતો તે દરમિયાન તે બહાર નીકળી આવી હતી. અને યુવાબે અમાસાને કહ્યું કે હે મારા ભાઈ, શું તું ક્ષેમકુશળ છે? પછી યુવાબે અમાસાને ચુંબન કરવા પોતાના જમણા હાથથી તેની દાઢી પકડી, પણ યુવાબના હાથમાં તરવાર હતી તે પર અમાસાનું ધ્યાન રહ્યું નહીં અને તેણે તે તરવાર તેના પેટમાં મારીને તેના આંતરડા ભૂમિ પર પાડ્યા. તેણે તેને બીજો ઘા કર્યો નહીં અને તે તરત મરી ગયો. પછી યુવાબ તથા તેનો ભાઈ અભિષાય બિખરીના દીકરા શેબાની પાછળ પડ્યા. યુવાબના જુવાનોમાંથી એકે તેની પાસે ઉભા રહીને કહ્યું કે જે યુવાબનો પક્ષ કરતો હોય ને જે દાઉદની તરફનો હોય તે યુવાબની પાછળ જાય. અમાસા તો રાજમાર્ગની વચ્ચે પોતાના લોહીની અંદર આળોટતો પડેલો હતો અને તે માણસે જોયું કે સર્વલોક ત્યાં ઉભા રહે છે. ત્યારે અમાસાને રાજમાર્ગમાંથી ખેતરમાં લઈ ગયો ને તેના પર એક વસ્ત્ર ઉઢાડ્યું, કેમ કે તેણે જોયું કે જે કોઈ તેની પાસે આવતો તે ત્યાં જ ઉભો રહેતો. અને રાજમાર્ગમાંથી ખસેડવામાં આવ્યો ત્યારે સર્વલોક બિખરીના દીકરા શેબાની પાછળ પડવા યુવાબની પાછળ ગયા. તે ઇસરાયેલના સર્વકુળોમાં થઈને આબેલમાં તથા બેદ માખામાં તથા સર્વ બિખરીઓમાં ફર્યો અને તેઓ ભેગા થઈને તેની પાછળ ગયા પણ ખરા. તેઓએ આવીને બેદ માખાના આબેલમાં તેને ઘેરી લીધો, નગરની સામે માટીનો મોરચો બાંધ્યો ને નગરના કોટની લગોળગ આવેલો હતો. અને યુવાબની સાથે જે સગળા લોક હતા તેઓ ગામના કોટને તોડી પાડવા માટે તેના પર મારો ચલાવવા લાગ્યા. ત્યારે એક સાણી સ્ત્રીએ નગરમાંથી બૂમ પાડી કે સાંભળો, કૃપા કરીને યુવાબને કહો કે તે અહીં આવે ને હું તેની સાથે વાત કરું. અને તે તેની પાસે આવ્યો. ત્યારે તે સ્ત્રીએ પૂછ્યું, શું તું યુવાબ છે? તેણે ઉત્તર આપ્યો કે હું તે છું. ત્યારે તેણે તેને કહ્યું કે તારી દાસીના વચન સાંભળ. તેણે કહ્યું કે હું સાંભળું છું. ત્યારે તેણે કહ્યું કે પ્રાચીન કાળમાં લોકો કહેતા કે લોકો આબેલમાં નિશ્ચય સલાહ પૂછશે અને એમ કરીને તેઓ તકરારી વાતનો નિર્ણય લાવતા. જેઓ ઇસરાયેલમાં શાંતિપ્રિય તથા વિશ્વાસુ છે તેઓ માની પણ હું એક છું. તું ઇસરાયેલમાં એક નગરનો તથા એક માતાનો નાશ કરવાની પેરવી કરે છે. યહોવાના વારસાને તું શા માટે હૈયા કરવા માંગે છે? યુવાબે તેને ઉત્તર આપ્યો કે હું ગળી જાઉં કે નાશ કરું એ મારાથી દૂર હોજો. વાત એમ નથી, પણ એફ્રાઇમના પહાડી મુલકનો એક માણસ બિખરીનો દીકરો શેબા નામે છે. તેણે પોતાનો હાથ રાજા વિરુદ્ધ એટલે દાઉદ વિરુદ્ધ ઉઠાવ્યો છે. માત્ર તેને સ્વાધીન કર, એટલે હું નગર છોડીને ચાલ્યો જઈશ. તે સ્ત્રી યુવાબને કહ્યું કે જો તેનું માથું કોટ પરથી તારી તરફ ફેંકી દેવામાં આવશે. પછી તે સ્ત્રી પોતાની ચતુરાઈથી સર્વ લોકો પાસે ગઈ એટલે તેઓએ બિખરીના દીકરા શેબાનું માથું કાપીને યુવા પાસે નાખ્યું અને તેણે રણસિંગડું વગાડ્યું એટલે તેઓ નગર આગળથી વખરાઈને પોતપોતાને તંબુએ ગયા. પછી યોઆબ રાજા પાસે યરૂસલેમમાં પાછો આવ્યો. હવે યોઆબ ઇસરાયેલના સર્વ સૈન્યનો ઉપરી હતો અને યહોયાદાનો દીકરો બનાયા કરેથીઓનો તથા પલેથીઓનો ઉપરી હતો. અદુરામ વસુલાત ખાતા પર હતો. અહીલુદનો દીકરો યહોશફાટ ઇતિહાસકાર હતો. સેવા ચીટનીસ હતો અને સાદો તથા અભ્યાસાર યાજક હતા. ઈરા યાઈરી પણ દાઉદના મુખ્ય કારભારી હતો.
શમુએલ પ્રબોધકનું બીજું પુસ્તક એનો 21મો અધ્યાય. શમુએલ પ્રબોધકનું બીજું પુસ્તક અધ્યાય 21મો. દાઉદના દિવસોમાં લાગ લગાટ 3 વર્ષ સુધી દુકાળ પડ્યો. દાઉદે યહોવાને એ વિશે પૂછ્યું. યહોવાએ કહ્યું કે એ તો શાઉલ તથા તેના ખૂની કુટુંબને લીધે છે, કેમ કે તેણે ગિબિયોનીઓને મારી નાખ્યા હતા અને રાજાએ ગિબિયોનીઓને બોલાવીને તેમને તે કહ્યું હવે ગિબિયોનીઓ તો ઇસરાયેલ પુત્રો માના નહીં પણ આમોરીઓ માના બાકી રહેલો માના હતા અને ઇસરાયેલ પુત્રો તેઓની આગળ સમ ખાતા હતા. પણ શાઉલ ઇસરાયેલ પુત્રો તથા યહૂદિયા પ્રત્યેના પોતાના આવેશને લીધે તેઓને મારી નાખવાની પેરવીમાં રહેતો. દાઉદે ગિબિયોને પૂછ્યું કે હું તમારા માટે શું કરું, શું હું સાથી પશ્ચાતાપ કરું કે તમે યહોવાના વતનને આશીર્વાદ આપો? ગિબિયોનોએ તેને કહ્યું, અમારે શાઉલ કે તેના કુટુંબની સાથે રૂપા કે સોનાનો વાંધો નથી, તેમ અમારે ઇસરાયેલમાંથી કોઈને મારી નાખવો નથી. અને તેણે કહ્યું કે તમે જે કહેશો તે હું તમારા માટે કરીશ. પછી તેઓએ રાજાને કહ્યું કે જે માણસ અમને ખાઈ જતો હતો તથા ઇસરાયેલની સર્વ સીમમાંથી અમારું નિકંદન જાય એવી યુક્તિઓ અમારી વિરુદ્ધ જે રચતો હતો તેના દીકરાઓમાંથી 7 માણસોને અમારે સ્વાધીન કરવામાં આવે, એટલે યહોવાથી પસંદ કરાયેલા શાઉલના ગિબિયામાં અમે તેઓને યહોવા આગળ ફાંસી દઈશું. રાજાએ કહ્યું કે હું તેઓને તમારે સ્વાધીન કરીશ. પણ તેઓની વચ્ચે એટલે દાઉદ તથા શાઉલના દીકરા યોનાથાની વચ્ચે યહોવાના જે સમ હતા તેને લીધે રાજાએ શાઉલના દીકરા યોનાથાના દીકરા મફીબોશેતને બચાવ્યો. પણ આર્મોની તથા મફીબોશેત નામે શાઉલના જે 2 દીકરા આયાની દીકરી રિસ્પાને પેટે થયા હતા તેઓને તથા બારઝીલાય મહલોથીના દીકરા આદ્રિયલના જે પાંચ દીકરા શાઉલની દીકરી મેરાબને પેટે થયા હતા તેઓને રાજા લઈને ગિબિયોનીના હાથમાં સોંપ્યા. તેમને તેઓએ પર્વત પર યહોવા આગળ ફાંસી ચડાવ્યા. તે રાત્રે તે 7 જણ સાથે માર્યા ગયા. કાપણીની ઋતુના પહેલા દિવસોમાં એટલે જવની કાપણીના આરંભમાં તેઓને માર નાખવામાં આવ્યા. આયાની દીકરી રિસ્પાહે તાટ લઈને કાપણીના આરંભથી તેઓ પર આકાશથી પાણી પડ્યું ત્યાં સુધી પોતાને માટે ખડક પરથી પાથર્યું અને તેણે દિવસે વાયુચર પક્ષીઓને કે રાત્રે વંચર પશુઓને તેઓના મુર્દા પર આવવા દીધા નહીં. અને આયાની દીકરી રિસ્પાહે એટલે શાઉલની ઉપપત્નીએ જે કર્યું હતું તેની ખબર દાઉદને મળી અને દાઉદે જઈને શાઉલના હડકા યા તેના દીકરા યોનાથનના હડકા યાબેઝ ગિલિયાદના માણસો પાસેથી લીધા. તેઓ તે બેતશાનના ચકલામાંથી ચોરી લાવ્યા હતા. જે દિવસે પલિસ્તીઓએ શાઉલને ગિલબોઆમાં મારી નાખ્યો હતો તે દિવસે પલિસ્તીઓ તે ત્યાં ટાંગ્યા હતા અને તે ત્યાંથી શાઉલના હડકા તથા તેના દીકરા યોનાથનના હડકા લઈ આવ્યો અને ફાંસીએ ચડાવેલાના હડકા તેઓએ એકઠા કર્યા અને તેઓએ શાઉલના તથા તેના દીકરા યોનાથનના હડકા બિન્યામીન દેશના શેલામાં શાઉલના પિતા કિસની કબરમાં દાટ્યા. રાજાએ કરેલી આજ્ઞા પ્રમાણે તેઓએ બધું કર્યું. ત્યાર પછી દેવે દેશના હકમાં કરેલી પ્રાર્થના માન્ય કરી. ફરીથી પલિસ્તીઓએ ઇસરાયેલ સાથે વિગ્રહ કર્યો. દાઉદ તેની સાથે તેના ચાકરો જઈને પલિસ્તીઓ સાથે લડ્યા અને દાઉદ નિર્ગત થઈ ગયો. રફા પુત્રમાંનો ઈશબી બનોબ નામે એક માણસ હતો. તેના ભાલાનું વજન પિત્તળના 300 શેકેલ હતું. તેણે નવી તરવાર કમરે બાંધી હતી. તેણે દાઉદને મારી નાખવાનો વિચાર કર્યો પણ સરૂયાના દીકરા અબીશાએ તેની વહારે ધાઈને પેલા પલિસ્તીને મારીને ઠાર કર્યો. પછી દાઉદના માણસે સમ ખાઈને તેને કહ્યું
કે હવે તારે ફરીથી અમારી સાથે લડાઈમાં આવવું નહીં, રાખે ને તું ઇસરાયેલનો દીવો હોલવી નાખે. એ પછી એમ થયું કે ગોબ પાસે પલિસ્તીઓ સાથે ફરીથી યુદ્ધ થયું. ત્યારે હુશાથી સિબખાએ રફા પુત્રોમાંના સાફને માર્યો. ફરીથી ગોબ પાસે પલિસ્તીઓ સાથે યુદ્ધ થયું અને બેથલેમી યારે ઓર્ગીમના દીકરા એલહાનાને ગોલિયાથ ગીતી, જેના ભરણનો દાંડો વણકરની તોર જેવો હતો, તેને માર્યો. વળી ફરીથી ગાદ પાસે યુદ્ધ થયું. ત્યાં એક મોટો કદાવર માણસ હતો. તેના દરેક હાથે 6-6 આંગળા અને દરેક પગે 6-6 આંગળા, એટલે એકંદરે 24 આંગળા હતા. તે પણ રફાના પેટનો હતો. તેણે ઇસરાયેલનો તિરસ્કાર કર્યો. ત્યારે દાઉદના ભાઈ શિમાયના દીકરા યોનાથાને તેને મારી નાખ્યો. એ ચારે જણ ગાથમાના રફાના વંશજ હતા. તેઓ દાઉદના હાથથી અને તેના ચાકરોના હાથથી માર્યા ગયા.
સમુએલ પ્રબોધકનું બીજું પુસ્તક એનો 22મો અધ્યાય. સમુએલ પ્રબોધકનું બીજું પુસ્તક અધ્યાય 22મો. દાઉદને યહોવાએ તેના સઘળા શત્રુઓના હાથમાંથી તથા શાઉલના હાથમાંથી છોડાવ્યો. તે દિવસે તે આ ગીતના શબ્દો યહોવા આગળ બોલ્યો અને તેણે કહ્યું કે યહોવા મારો ખડક, મારો કિલ્લો તથા મારો બચાવનાર છે. હા, એ મારો છે, મારા ખડકનો દેવ, હું તેના પર ભરોસો રાખીશ. તે મારી ઢાળ તથા મારા તારણનું શિંગ, મારો ઊંચો બુરજ તથા મારું આશ્રયસ્થાન છે. હે મારા ત્રાતા, તું મને જુલમમાંથી બચાવે છે. યહોવા જે સ્તુતિ પાત્ર છે તેને હું હાંક મારીશ, એમ હું મારા શત્રુઓથી બચી જઈશ. કેમ કે મૃત્યુના મોજાએ મને ઘેરી લીધો હતો, દુષ્ટ માણસોની રેલોએ મને બીવડાવ્યો હતો, શેવલના બંધનોએ મને ઘેરો ગાળ્યો હતો, મરણના પાશમાં હું સપડાયો હતો. મારા સંકટમાં મેં યહોવાને હાંક મારી, હા મારા દેવને મેં સંબોધ્યો, એટલે તેણે પોતાના મંદિરમાંથી મારી વાણી સાંભળી અને મારી અરજ તેને કાને પડી. ત્યારે પૃથ્વી હાલી તથા કાંપી, આકાશોના પાયા ખસી ગયા તથા હાલ્યા, કારણ કે તે કોપાયમાન થયો હતો. તેના નસકોરામાંથી ધુમાડો ચડ્યો અને તેના મુખમાંથી ભસ્મ કરનાર અગ્નિ નીકળ્યો, તેથી કોયલા સળગી ઉઠ્યા. વળી આકાશોને નમાવીને તે ઉતર્યો અને તેના પગ નીચે ઘોર અંધકાર હતો અને કરૂબ ઉપર સવારી કરીને તે ઉડ્યો. હા, વાયુની પાંખો પર તે દેખાયો. તેણે પોતાની આસપાસ અંધકારનું, પાણીના સમુદાયનું તથા આકાશના ગાળા મેઘોનું આવરણ બનાવ્યું. તેની સામેના પ્રકાશથી અગ્નિના કોયલા સળગી ઉઠ્યા. આકાશમાંથી યહોવાએ ગર્જના કરી અને પરાત પરે પોતાનો સાદ કાઢ્યો. બાણો મારીને તેણે તેઓને વિખેરી નાખ્યા, વીજળી મોકલીને તેઓને થથરાવી નાખ્યા. ત્યારે યહોવાની ધમકીથી તેને નસકોરાના શ્વાસના સુસવાડાથી સમુદ્રના તળિયા દેખાયા, જગતના પાયા ઉઘાડા થયા. તેણે ઉપરથી હાથ લંબાવીને મને પકડી લીધો, તેણે જળ સમુદાયમાંથી મને બહાર કાઢ્યો, તેણે મારા બળવાન શત્રુથી, મારા દ્વેષીઓથી મને બચાવ્યો, કેમ કે તેઓ મારા કરતા જોરાવર હતા. મારા સંકટને દિવસે તેઓ મારા પર તૂટી પડ્યા, પણ યહોવા મારો આધાર હતો. વળી તેણે મને ખુલ્લી જગામાં આવીને મૂક્યો, તેણે મને છોડાવ્યો, કેમ કે તે મારા પર પ્રસન્ન હતો. મારા ન્યાયપણા પ્રમાણે યહોવાએ મને પ્રતિફળ આપ્યું, મારા હાથની શુદ્ધતા પ્રમાણે તેણે મને બદલો આપ્યો, કેમ કે મેં યહોવાના માર્ગ પાડ્યા છે અને દુષ્ટતા કરીને હું મારા દેવથી વિમુખ થયો નથી, કેમ કે તેના સર્વ ન્યાયકૃત્યો મારી સન્મુખ હતા અને તેના વિધિઓમાંથી હું હટી ગયો નહીં. વળી હું તેની પ્રત્યે સંપૂર્ણ હતો અને મેં મારા અન્યાયથી પોતાને સંભાળ્યો. એ માટે યહોવાએ મારા ન્યાયપણા પ્રમાણે તથા તેની દ્રષ્ટિમાં મારી શુદ્ધતા પ્રમાણે મને પ્રતિફળ આપ્યું. માયાળુની સાથે તું માયાળુ દેખાઈશ, સાત્વિકની સાથે તું સાત્વિક દેખાઈશ, શુદ્ધની સાથે તું શુદ્ધ દેખાઈશ અને હઠીલાની સાથે તું હઠીલો દેખાઈશ, અને દુખિયારાને તું બચાવીશ, પણ ગર્વિષ્ઠો પર તારી આંખ છે, એ માટે કે તેઓને તું નમાવે, કેમ કે હે યહોવા, તું મારો દીવો છે અને યહોવા મારા અંધકારને પ્રકાશિત કરશે. કેમ કે તારા વડે હું પલટણ પર ધીસી જાઉં છું, મારા દેવથી હું કોટ કૂદી જાઉં છું. દેવનો માર્ગ તો સંપૂર્ણ છે, યહોવાનું વચન પરખાયેલું છે, જેઓ તેના પર ભરોસો રાખે તે સર્વની ઢાળ તે છે. કેમ કે યહોવા વિના દેવ કોણ છે અને અમારા દેવ વિના ગઢ કોણ છે?
દેવ મારો મજબૂત ગઢ છે, તે સાત્વિકને તેના માર્ગમાં દોરે છે, તે મારા પગને હરણીના પગ જેવા કરે છે અને મારા ઉચ્ચ સ્થાનો પર મને સ્થાપે છે, તે મારા હાથોને લડતા શીખવે છે, તેથી મારા ભુજ પિત્તળનું ધનુષ્ય તાણે છે. વળી તે તારા તારણની ઢાલ મને આપી છે અને તારી નિગેબાનીએ મને મોટો કર્યો છે. તે મારા પગલા નીચે જગા વિશાળ કરી છે અને મારા પગ સરકી ગયા નથી. તે મેં મારા શત્રુઓની પાછળ પડીને તેઓનો વિનાશ કર્યો છે અને તેઓનો નાશ થયો ત્યાં સુધી હું પાછો ફર્યો નહીં. મેં તેઓનો સંહાર કર્યો છે તથા તેઓને એવા વિંધી નાખ્યા છે કે તેઓ ફરી ઉઠી ન શકે. હા, તેઓ મારા પગ નીચે પડ્યા છે, કેમ કે ત્યાં યુદ્ધને માટે મારી કમરે સામર્થ્ય બાંધ્યું છે. મારી સામે ઉઠનારને તે મારે તાબે કર્યો છે. વળી તે મારા શત્રુઓની પીઠ મારી તરફ ફેરવી છે કે મારા દ્વેષ્યોનો હું નાશ કરું. તેઓએ જોયું પણ બચાવનાર કોઈ નહોતો. વળી તેઓએ યહોવાને વિનંતી કરી પણ તેણે તેઓને ઉત્તર આપ્યો નહીં. ત્યારે મેં તેઓને ખાંડીને ભૂમિની ધૂળ જેવા કરી નાખ્યા. તેઓને રસ્તાના કાદવની જેમ મેં કૂંદ્યા ને તેઓને ચોગમ વિખેરી નાખ્યા. વળી મારા લોકના બખેડાઓમાંથી તે મને છોડાવ્યો છે. વિદેશીઓનો અધિપતિ થવા માટે તે મને સંભાળી રાખ્યો. જે લોકોને હું ઓળખતો નથી તેઓ મારી તાબેદારી કરશે. પારકા લોક ઢોંગથી મારે શરણે આવશે. મારા વિશે સાંભળતા જ તેઓ મારું માનશે. પારકા લોકનો ક્ષય થશે અને તેઓ પોતાના કિલ્લાઓમાંથી ધ્રુજતા બહાર આવશે. યહોવા જીવે છે. મારા ખડકને ધન્ય હો અને મારા તારણરૂપી ખડકનો દેવ મોટો મનાવ. એટલે જે દેવ મારો વેરવાળે છે અને લોકને મારી સત્તા નીચે લાવી રાખે છે અને જે મારા શત્રુઓ પાસેથી મને છોડાવી લાવે છે તે, હા, મારી સાથે ઉઠનારથી તું મને ઊંચો ચઢાવે છે. તું જુલમી માણસથી મને બચાવે છે. એ માટે વિદેશોમાં હે યહોવા, હું તારો આભાર માનીશ અને હું તારા નામના સ્તોત્રો ગાઈશ. તે પોતાના રાજાને મોટા મોટા છુટકારા બક્ષે છે અને તે પોતાના અભિષિક્ત પર એટલે દાઉદ તથા તેના સંતાન પર સદાકાળ મહેરબાની રાખે છે. શમુએલ પ્રબોધકનું બીજું પુસ્તક એનો 23મો અધ્યાય. શમુએલ પ્રબોધકનું બીજું પુસ્તક અધ્યાય 23મો. હવે દાઉદના છેલ્લા વચનો આ છે. ઈશાયનો દીકરો દાઉદ કહે છે, અને જે માણસ ઊંચી પદવીએ ચડ્યો હતો તે, એટલે યાકુબના દેવનો અભિષિક્ત અને ઇસરાયેલના ગીતોમાં જેની કીર્તિ ગવાય છે તે કહે છે, યહોવાનો આત્મા મારી મારફતે બોલ્યો અને તેનું વચન મારી જીભ પર હતું. ઇસરાયેલના દેવે કહ્યું, ઇસરાયેલના ખડકે મને કહ્યું કે મનુષ્ય પર નેકીથી જે રાજ કરે છે તે યહોવાનો ભય રાખીને જે રાજ કરે છે તે સવારના એટલે સૂર્યોદયના પ્રકાશ જેવો, એટલે નિર્મેઘ સવારના પ્રકાશ જેવો થશે કે જ્યારે વૃષ્ટિ પછીના ખુલ્લા પ્રકાશથી કુમળું ઘાસ ભૂમિમાંથી ઉગી નીકળે છે. ખચિત મારું કુટુંબ દેવ પ્રત્યે એવું નથી, તો પણ મારી સાથે તેણે સદાનો કરાર કર્યો છે. તે સર્વ વાતે વ્યવસ્થિત તથા નિશ્ચિત છે, કેમ કે તે મારું સઘળું તારણ તથા સઘળી ઈચ્છા છે. તેને વધારતો નથી તો પણ એ પ્રમાણે છે. પણ સર્વ બલિયાળ પુત્રો તો ઝાડી કાઢવાના કાંટા જેવા થશે, કેમ કે હાથથી તે પકડાય નહીં. પણ જે કોઈ તેઓને અડકે તે લોઢાથી તથા ભાલાના દાંડાથી સજેલો હોવો જોઈએ, અને તેઓ જ્યાં હોય ત્યાં જ અગ્નિથી ચેક ભાઈના ખાવામાં નાખવામાં આવશે. દાઉદના જે સુરવીરો હતા તેમના નામ આ છે. મુખ્ય સરદાર તાખમોની યોશેબ બાશેબેથ, જે અસની અદિનોએ એકી વખતે 800 માર્યા હતા તે એ જ હતો. તેના પછી અહોહીના દીકરા દોદોનો દીકરો એલાઝર હતો. પલિસ્તીઓ લડાઈને માટે એકઠા થયા હતા ને ઇસરાયેલના માણસો જતા રહ્યા ત્યારે દાઉદની સાથેના જે 300 માણસોએ તેમને તુચ્છ ગણ્યા તેઓમાંનો એક તે હતો. તે ઉઠ્યો ને તેનો હાથ થાકી જઈને તરવાર સાથે વળગી રહ્યો ત્યાં સુધી તેણે પલિસ્તીઓને માર્યા. યહોવાએ તે દિવસે મોટો જય પમાડ્યો અને લોક તો તેની પાછળ ફક્ત લૂંટવા ગયા. તેનાથી ઉતરતો આગે હરારીનો દીકરો સામા હતો. એક પ્રસંગે પલિસ્તીઓ ટોળી ટોળીબંધ એક મસૂરના ખેતરમાં ભેગા થયા હતા ત્યારે લોક પલિસીઓ સામેથી નાઠા, પણ તેણે તો ખેતરની વચ્ચે ઉભા રહીને તેનું રક્ષણ કર્યું ને પલિસીઓને મારી નાખ્યા અને યહોવાએ મોટો જય પમાડ્યો. 30 મુખ્ય માણસોમાંથી 3 જણ નીકળીને કાંપણીની વેળાએ દાઉદ પાસે અદુલામની ગુફામાં ગયા અને પલિસીઓની ટુકડીએ રફાઇમના નીચાણમાં છાવણી નાખી હતી. દાઉદ ત્યારે ગાંઠમાં હતો અને પલિસીઓનું થાણું ત્યારે બેથલેમમાં હતું અને દાઉદે તરસથી તલપીને કહ્યું કે બેથલેમના દરવાજા પાસેના કૂવાનું પાણી મને પીવાને કોઈ લાવી આપે તો કેવું સારું. અને પેલા 3 યોદ્ધા પલિસીઓના યુદ્ધમાં પલિસીઓના સૈન્યમાં થઈને પસાર થયા ને બેથલેમના દરવાજા પાસેના કૂવામાંથી પાણી કાઢીને તેઓ દાઉદ પાસે લઈ આવ્યા, પણ તેણે તે પીધા યહોવા આગળ તે રેડી દીધું. તેણે કહ્યું કે હે યહોવા, એમ કરવું મારાથી દૂર રહો. જે માણસો પોતાનો જીવ જોખમમાં નાખીને ગયા તેમનું રક્ત શું હું પીઉં? માટે તેણે તે પીધું નહીં. એ કૃત્યો એ 3 સુરવીરોએ કર્યા. સરૂયાનો દીકરો યોઆબનો ભાઈ અબિશાય તે 3માં મુખ્ય હતો. તેણે પોતાનો ભાલો 300 માણસો સામે ઉઠાવીને તેમને મારી નાખ્યા ને એ 3માં નામ ના કરી. તે શું 3માં સૌથી નામીચો ન હતો? એ કારણથી તેઓનો નાયક થયો હતો. તો પણ તે પહેલા 3ની બરાબરી કરી શક્યો નહીં. કાપસેલના સુરવીર ને પરાક્રમી કૃત્યો કરનાર માણસના દીકરા યહોયાદાના દીકરા બનાયાએ મોઆબના અરિયલના 2 દીકરાને મારી નાખ્યા. વળી એક વખતે હિમ પડતું હતું તે વખતે તેણે કોતરમાં ઉતરીને સિંહને મારી નાખ્યો. વળી તેણે એક દેખાવડા મિસ્ત્રીને મારી નાખ્યો. તે મિસ્ત્રીના હાથમાં ભાલો હતો, પરંતુ ફક્ત લાકડી લઈને તે તેની પાસે ગયો ને મિસ્ત્રીના હાથમાંથી ભાલો ખૂંચવી લઈને તેના જ ભાલથી તેણે તેનો પ્રાણ લીધો. એ કૃત્યો યહોયાદાના દીકરા બનાયા કરીને પેલા 3 યોદ્ધાઓમાં નામ મેળવ્યું. પેલા 30 જણા કરતા તે વધારે નામાંકિત હતો, પણ તે પહેલા 3ની બરાબરી કરી શક્યો નહીં. દાઉદે તેને પોતાની અંગરક્ષક ટુકડી પર નિમ્યો હતો. યોઆબનો ભાઈ અસાહેલ એ પેલા 30માંનો 1 હતો. વળી બેથલેહેમના દોદોનો દીકરો એલહાનાન, શામા હદોરી, અલિકા હદોરી, હેલેસ પાલ્ટી, ઇસ્કેશ તકોઈનો દીકરો ઇરા, અબીએઝર અનાથોથી, મબુનામ હુશાથી, સાલમોન અહોહી, મહારાય નટોપાથી, બાના નટોપાથીનો દીકરો હેલેબ, બિન્યામીના પુત્રોમાંના ખિબિયાના રીબાયનો દીકરો ઇતાય, બનાયા પિરાથોની, ઘાસના નાળાનો હિદાય, અબી આલ્દોદ આરબાથી, આઝમાવેદ બારહુમી, એલ્યાહબા સાલબોની, હાશેરના દીકરાઓમાંનો યોનાથાન, માસા હરારી, શારાર અરારીનો દીકરો અહિયામ, માખાતીના દીકરા અહાસ્યાબનો દીકરો અહિથોફેલ, ગિલોનીનો દીકરો અલિયામ, હિસ્રોઈ કાર્મેલી, પારાય આરબી, સુબાના નાથાનનો દીકરો ગિલિયાલ, બાની ગાદી, સેલેક આમોની, નાહરાય બહેરોથી, સરૂયાના દીકરા યુઆબના શસ્ત્રવાહકો ઇરા ઇથ્રી, યારેબ ઇથ્રી, ઇરા ઇથ્રી, યારેબ ઇથ્રી, ઉરિયા હિતી, એ સગડા મળીને 37. શમુએલ પ્રબોધકનું બીજું પુસ્તક એનો 24મો અધ્યાય. શમુએલ પ્રબોધકનું બીજું પુસ્તક અધ્યાય 24મો. યહોવાનો કોપ ફરી ઇસ્રાયલ પર સળગી ઉઠ્યો અને તેણે દાઉદને તેઓની વિરુદ્ધ ઉશ્કેરીને કહ્યું કે જા, ઇસ્રાયલ તથા યહૂદિયાને ગણતરી કર. પોતાની સાથે યોઆબ સેનાપતિ હતો. તેને રાજાએ કહ્યું કે દાનથી તે બેરસેબા સુધી ઇસ્રાયલના બધે ફરીને લોકોની ગણતરી કર, હું લોકોની કુલ સંખ્યા જાણું. યોઆબે રાજાને કહ્યું કે લોક ભલે ગમે તેટલા હોય, તેઓને તારો દેવ યહોવા 100 ગણા વધારો ને મારો મુરબી રાજા પોતાની આંખે તે જુઓ, પણ મારો મુરબી રાજા આ વાતમાં કેમ આનંદ માને છે? પણ રાજાનું વચન યોઆબ પર તથા સૈન્યના સરદારો પર પ્રબળ થયું અને યોઆબ તથા સૈન્યના સરદારો ઇસ્રાયેલના લોકોની ગણતરી કરવા રાજાની હજુરમાંથી ચાલી નીકળ્યા. તેઓ યર્દન ઉતરીને યાઝેર પાસે ગાદની ખીણમાં જે નગર છે તેની જમણી બાજુએ અરોયરમાં છાવણી નાખી. પછી તેઓ ગિલિયાદ તથા તાહતીમ હોદસીના દેશમાં આવ્યા. પછી તેઓ દાન યાનમાં આવ્યા ને ચકરાવ ખાઈને સિદોન તરફ ગયા અને સૂરના મજબૂત કિલ્લામાં તથા હિવીઓના ને કનાનીઓના સઘળા નગરોમાં આવ્યા અને યહૂદિયાની દક્ષિણે બેરસેબામાં તેઓ ગયા. એમ આખા મુલકમાં ઠેકાણે ઠેકાણા ફરીને 9 મહિના અને 20 દિવસે તેઓ યરૂસલેમ પાછા આવ્યા અને યોવાબે રાજા આગળ લોકોની ગણતરી કરીને ગણતરીની કુલ સંખ્યા રજૂ કરી. ઇસરાયેલમાં તરવાર ખેંચનાર સુરવીર પુરુષો 8 લાખ હતા અને યહૂદિયામાં એવા 5 લાખ હતા. દાઉદે લોકોની ગણતરી કર્યા પછી તેના મને તેને માર્યો. દાઉદે રહ્યો અને દાઉદે યહોવાને કહ્યું કે મેં જે કર્યું છે તેમાં મેં મોટું પાપ કર્યું છે, પણ હવે હે યહોવા, કૃપા કરીને તારા સેવકની દુષ્ટતા દૂર કર, કેમ કે મેં ઘણી મૂર્ખાઈ કરી છે. અને દાઉદ સવારે ઉઠ્યો ત્યારે દાઉદના દ્રષ્ટા ગાદ પ્રબોધક પાસે યહોવાનું એવું વચન આવ્યું કે દાઉદ પાસે જેને તેને કહે કે યહોવા એમ કહે છે કે હું તારી આગળ 3 વાત મૂકું છું, તેમાંની એક તું પસંદ કર કે તે પ્રમાણે હું તને કરું. માટે ગાદે દાઉદ પાસે આવીને તેને ખબર આપીને કહ્યું કે તારા દેશમાં 7 વર્ષ સુધી દુકાળ પડે અથવા તો તારા શત્રુઓ તારી પૂઠે પડે ને તું 3 માસ સુધી તેઓથી નાસ્તો ફરે અથવા તો તારા દેશમાં 3 દિવસ સુધી મરકી ચાલે. હવે વિચાર કર ને જેણે મને મોકલ્યો છે તેને હું શો ઉત્તર આપું તેનો ખ્યાલ કર. દાઉદે ગાદને કહ્યું કે હું મોટી મુશ્કેલીમાં આવ્યો છું, આપણે હવે યહોવાના જ હાથમાં પડીએ કેમ કે તેની દયા ઘણી છે અને મારે માણસના હાથમાં પડવું ન પડે. માટે સવારથી તે ઠરાવેલા વખત સુધી યહોવાએ ઇસરાયેલમાં મરકી મોકલી અને દાનથી તે બેરસેબા સુધીમાં લોકોમાંથી 70,000 માણસો મરણ પામ્યા અને ઇસરાયેલનો અને યરૂસલેમનો નાશ કરવા દૂતે પોતાનો હાથ તે તરફ લંબાવ્યો ત્યારે એ અન્યાયને લીધે યહોવાને પશ્ચાતાપ થયો અને જે દૂત લોકોનો નાશ કરતો હતો તેને તેણે કહ્યું કે આટલું બસ છે, હવે તારો હાથ થોભાવ. તે વખતે યહોવાનો દૂત અરાવના યબુસીની ખડી પાસે હતો અને જે દૂત લોકોને મારતો હતો તેને જોઈને દાઉદે યહોવાને કહ્યું કે જો પાપ તો મેં કર્યું છે, દુષ્ટા પણ મેં કરી, પણ આ ઘેટા તેમણે શું કર્યું છે? કૃપા કરીને તારો હાથ મારી વિરુદ્ધ તથા મારા કુટુંબની વિરુદ્ધ. તે દિવસે ગાદે દાઉદ પાસે આવીને તેને કહ્યું કે જઈને અરાવના યબુસીની ખડીમાં યહોવાને સારા વિધિ બાંધ. ગાદ પ્રબોધકના કહેવા પ્રમાણે એટલે યહોવાએ આજ્ઞા કરી હતી તે મુજબ દાઉદ ગયો. અરાવનાએ બહાર નજર કરી તો રાજાને ત્યારે તેના સેવકોને પોતાની તરફ આવતા જોયા અને અરાવના સામે ગયો અને રાજાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. અરાવનાએ પૂછ્યું કે મારો મુરબ્બી રાજા પોતાના સેવક પાસે કેમ આવ્યો છે? દાઉદે કહ્યું કે લોકોમાંથી મરકી બંધ થાય માટે યહોવાને અર્થે વેદી બાંધવા માટે તારી પાસેથી આ ખડી વેચાતી લેવા હું આવ્યો છું. અરાવનાએ દાઉદને કહ્યું કે મારા મુરબ્બી રાજાને જે સારું લાગે તે લઈને તે અર્પણ કરે, જેવો દહન્યાર્પણને સારો બળદો છે ને લાકડાને માટે ખડીના ઓજારો તથા બળદનો સામાન છે એ સઘળું હે રાજા આ અરાવના રાજાને આપે છે. અને અરાવના રાજાને કહું તારો દેવ યહોવા તેને માન્ય કરો. રાજાએ અરાવનાને કહ્યું કે એમ નહીં અને અરાવના રાજાને કહ્યું કે તારો દેવ યહોવા તેને માન્ય કરો. રાજાએ અરાવનાને કહ્યું કે એમ નહીં, પણ હું મૂલ્ય આપીને ખચીત તે તારી પાસેથી વેચાતું લઈશ. તારા દેવ યહોવા આગળ મને મફત મળેલા દહન્યાર્પણ હું નહીં જ કરીશ. માટે દાઉદે તે ખડી તથા બળદો 50 શેકેલ રૂપો આપીને ખરીદ કર્યા. પછી ત્યાં દાઉદે યહોવાને અર્થે વેદી બાંધી અને દાન્યાર્પણ તથા શાંતિ અર્પણ કર્યા. એમ દેશના હકમાં કરેલી પ્રાર્થના યહોવાએ માન્ય કરી ને ઇસરાયેલમાંથી મરકી બંધ થઈ.